એના માટેના આપણા પ્રયત્ન રૂપે આપણે જે વિષય લીધો છે એ બહુ જ જાણીતો છે, અને જૈન શાસનમાં આપણે એને પંચાચાર તરીકે ઓળખીએ છીએ. એટલે જીવનમાં આપણે આચાર ધર્મ અનેક પ્રકારે વિચારી શકીએ, પણ આપણને સમજવા માટે નાની ભગવંતો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચ ભેદમાં આપણને સમજાવે છે. તો આપણી પાસે ચાર દિવસ છે અને ચાર દિવસમાં આપણે એક એક દિવસ વીર્ય છે, વીર્યાચાર જે છે એ તો આ પાંચ ચારે ચાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એની અંદરમાં જે આપણો ભાવ જોડાય છે, આપણા આત્માનું અનંત વીર્ય, જે અનંત શક્તિમાન આત્મા બોલીએ છીએ, પણ એ અનંત વીર્યને આપણે ક્યારેય આમાં એપ્લાય નથી કર્યું. એટલે હવે આપણે આપણા જ્ઞાનને જ્ઞાનાચાર રૂપે, દર્શનને દર્શનાચાર રૂપે, ચારિત્રને ચારિત્રાચાર રૂપે અને તપને તપાચાર રૂપે કઈ રીતે વિચારવું, એના માટે આપણને જ્ઞાની ભગવંતોએ જે માર્ગદર્શન કર્યું છે એને આપણે વિચારશું. તો આપ સૌને ફરીથી સ્વાધ્યાય માટે મળતા હું આનંદ અનુભવું છું. અને મહેન્દ્રભાઈ, મને યાદ છે કે 1994 જ્યારે પહેલી વખત અહીંયા પગ મૂક્યો અમેરિકામાં, ત્યારથી આ 20મું વર્ષ છે. એટલે તમારા બધા સાથેનો મારો પરિચય 20 વર્ષ જૂનો, એટલે કે ઘણો ગાઢ છે. વચ્ચે કદાચ થોડા વખત આપણે ન મળ્યા હોય, પણ માયામી સેન્ટર એટલે જ્ઞાનના ઊંડાણને સ્પર્શવા મથતું સેન્ટર, ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કદાચ આપણી સંખ્યાના પ્રમાણમાં સંખ્યા ઓછી દેખાય, પણ જેટલા છે એટલા જિજ્ઞાસુ છે. એટલે જ્ઞાની સાથે જ્ઞાનનો વાર્તાલાપ કરવાનો એક આનંદ હોય છે. અને એક કવિએ પણ કીધું છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે જ્ઞાન કી લૂંટા લૂંટ, ઓર જ્ઞાની સે અજ્ઞાની મિલે બડી માથા કૂટ. જ્યારે સ્વાધ્યાય કરાવવો હોય ને ત્યારે એક તાંતો બંધાય છે, એક તંતુ બંધાય છે, અને એના કારણે શ્રોતા અને વક્તા એ બંને એક બની જાય છે. ખાલી આપણે વાત કરીએ છીએ, પણ ખરેખર તો તમારા ચહેરા ઉપર અને તમારા મનમાંથી પ્રગટતા ભાવો એ જ અમારી પાસે અભિવ્યક્તિ કરાવે છે. બાકી આપણે બધા જ હજુ છદ્મસ્ત છીએ, પાપા પગલી ભરીએ છીએ, પરંતુ તીર્થંકર પરમાત્માની વાણી જે ગુરુ ભગવંતો દ્વારે આપણા સુધી પહોંચી છે એનો સાથે મળીને શું કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. અને સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય, પોતાની વાત, આપણા પોતાની વાત કરવી છે. તો સૌ પ્રથમ મંગલાચરણ રૂપે આપણે નમસ્કાર મહામંત્ર સાથે બોલશું, કારણ કે આજ સુધી છે ને આપણે નવકાર તો અનેક વાર બોલ્યા, પણ નવકાર મંત્રને આપણે રટ્યો છે. શું કર્યું છે બેન? રટણ કર્યું છે. જાપ કરીએ તો પણ શું કરીએ છીએ? રટીએ છીએ. હવે એક નવકાર આપણે એવો બોલીએ કે જેમાં સ્મરણ કરીએ. શું કરવાનું ભાઈ? સ્મરણ કરવાનું છે. આપણે માનું કે બાપનું નામ બોલીએ છીએ જ્યારે, ત્યારે આપણે એને રટતા હોઈએ છીએ કે સ્મરણ કરતા હોઈએ છીએ? સ્મરણ કરતા હોય છે. એમાં અંદરથી આપણને આખે આખું એનું સ્વરૂપ, એ માતા પિતાની આખી ઇમ્પ્રેશન અને આપણું એની સાથેનું જોડાણ એ બધું પ્રગટ થાય છે. ખાલી આપણા પિતાશ્રીનું નામ પણ બોલીએ તો આપણી સાથે અંદરમાંથી કેટલું બધું ઉભરાય છે. તો આપણે ક્યારેય નવકાર મંત્ર બોલ્યા અને હરિયંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને ગુરુ ભગવંતો એનો આપણી સાથેનો નાતો શું છે, એમનો વૈભવ શું છે, એમનો આત્મગુણો શું છે એ આપણને શું નથી થતા, સ્પર્શતા નથી. તો આપણે જે પંચાચાર વિશેની વાત કરવી છે ને એમાં એ પાંચ પદ છે એ જ આવી જાય છે. આપણી પાસે અરિયંત પરમાત્માનું જ્ઞાન એટલે જ્ઞાનાચાર, સિદ્ધ પરમાત્માનું દર્શન એટલે દર્શનાચાર, આચાર્ય ભગવંતોનો વ્યવહાર એટલે ચારિત્રાચાર, ઉપાધ્યાય ભગવંતોનું તપ એટલે તપાચાર, અને સાધુ ભગવંતોનું પ્રગટતું વીર્ય કે જેના વડે અરિહંત પદ સુધી ને સિદ્ધ પદ સુધી પહોંચવાની યાત્રા કરે છે, એ વીર્યાચાર છે. તો આજે આપણા મંગલાચરણમાં આપણે સાથે મળીને નવકાર મંત્ર બોલશું, અને એમાં રટણ નહીં પણ સ્મરણ કરતા હોય એવો ભાવ લાગશું.
નમો અરહંતાણ નમો સીતાણ નમો આયરિયાણ નમો ઉવજાયાણ નમો લોયે સવસાહુણમ એસો પંચનમો કારો સવ પાવપણા સણો મંગલાણમ ચ સવેસી પદમમ હવૈ મંગલમ.
અનંત ઉપકારી ચરમ શાસન પતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ પિતા ચરમ શાસન પતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ, વર્તમાનમાં વિહરમાન 20 તીર્થંકર ભગવંતો અને ભાવિમાં થનારા અનંતે અનંત ભગવંતો, આ બધા જ જગતના જીવોને જે માર્ગદર્શન કરાવે છે, જે ઉપદેશ આપે છે અને જે દિશાનો બોધ કરાવે છે, એ માર્ગદર્શન આત્માના એકાંત હિતનો, કલ્યાણનો અને શ્રેયનો માર્ગદર્શન છે. જો ત્રણ શબ્દ આપણે બોલ્યા કે મને ને તમને જે જીનેશ્વરનું શરણ મળ્યું, જે વિતરાગનું ચરણ મળ્યું, જે જ્ઞાનીનો માર્ગ મળ્યો, એ 50 માર્ગનો એકમાત્ર જો હેતુ હોય તો શું છે? આત્માનું કલ્યાણ, હિત અને શ્રેય. અને હું ને તમે અનાદિ અનંત ભૂતકાળથી જેને ઓળખીએ છીએ, જેની સાથે જોડાયેલા છીએ અને જેને હું માનીને જીવીએ છીએ, એ છે આત્મા સિવાયનું મારું ને તમારું અસ્તિત્વ, જેના વડે આપણે અનુભવીએ છીએ એ શરીર. આજે હું ને તમે અનાધિકારથી જેને જાણીએ છીએ, જેનો અનુભવ કર્યો છે, જેની સાથે અવિરતપણે આજ સુધી અખંડપણે જોડાયેલા છીએ, એ શું છે? આપણું શરીર. એટલે જ્યારે હું શબ્દ બોલીએ ને એટલે આપણને તરત બોધ કોનો થાય? વર્તમાનમાં આપણી જે પર્યાય છે ને એ અવસ્થાનો. એટલે શરીર, 5 ઇન્દ્રિય અને વધુમાં વધુ 6 મન. આપણા બધાની વિચારણા પહોંચી છે તો ક્યાં સુધી પહોંચી છે બેન? 1 ઇન્દ્રિય હતા, 2 ઇન્દ્રિય થયા, 3 ઇન્દ્રિય થયા, 4 ઇન્દ્રિય થયા, 5 ઇન્દ્રિય થયા, એક 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 ઇન્દ્રિય વધતી ગઈ. એમ આપણનો જગત સાથેનો વ્યવહાર વિશાળ થતો ગયો અને એનાથી આગળ વધ્યા તો છેવટ મન મળ્યું. અને મન વડે આપણે શું કર્યું? વિચારવાની શરૂઆત કરી. પણ આ બધી જ વિચારણાનું કેન્દ્ર શું છે? તો કહે છે કે આપણે જેનો અનુભવ કર્યો છે એ આપણા મનની અંદર ઉભરાયા કરે છે. એટલે કે અનાદિ અનંત ભૂતકાળથી મેં ને તમે સુખની શોધ કરી છે. શું કર્યું છે? સુખની શોધ કરી છે. એટલે આપણા બે પ્રયત્ન છે, સુખ મેળવવાના અને દુઃખ ટાળવાના. પ્રત્યેક જીવ, ચાહે એકેન્દ્રિયનો હોય કે ચાહે પંચેન્દ્રિય સુધીનો હોય, ચાહે નારકીનો હોય, દેવતા, મનુષ્ય કે તિર્યંચ, ચારે ગતિનો, પણ બધા એકી અવાજે એકમાત્ર વસ્તુનો જો વિચાર કરતા હોય અને પામવાની કોશિશ કરતા હોય તે શું છે મહેન્દ્રભાઈ? સુખ. બરાબર ને? એટલે કેટલા બધા કાળથી હું ને તમે સુખ સુખ અને સુખ શોધતા રહ્યા અને દૂર કરવાના જે પ્રયત્ન કર્યા એ દુઃખ દુઃખ ને દુઃખ, અને છતાં પણ આજ સુધીમાં કોઈને સુખ મળ્યું નથી અને દુઃખ ટળ્યું નથી. આ કોની વાત છે? આ સંસારસ્થ અજ્ઞાની આપણા જેવા જીવોની. અને જેને મળ્યું છે એનો માર્ગ જુદો, એનું ધ્યેય જુદું અને એની આખી દ્રષ્ટિ જુદી, એટલે એ સુખને પામી ગયા. પણ આ રસ્તે ચાલનારા આપણે બધા અનાદિકાળથી આ જગતમાં અટવાઈને ભમ્યા છીએ એવા જીવાત્માઓને પરમાત્માના માર્ગથી, જ્ઞાનીઓના જ્ઞાનથી ભેદ સમજાય છે કે આ સંસારમાં જેને આપણે ઓળખીએ છીએ એ સુખ, એ સુખ વાસ્તવિક સુખ નથી. જેને આપણે દુઃખ કહીએ છીએ એ દુઃખ પણ વાસ્તવિક નથી. પરંતુ જે આત્માનું સ્વરૂપ છે એ સમજીને જો આપણે એના તરફ જઈએ તો આપણને શ્રેય અને પ્રેય એનો ભેદ સમજાય. એટલે પરમાત્મા જે માર્ગ બતાવે એ એકાંત આત્માના શ્રેયનો માર્ગ હોય, અને જગત જે રસ્તે ચાલે છે એ પ્રેયનો માર્ગ છે. પ્રેય એટલે પ્રિય અને શ્રેય એટલે કલ્યાણ. હવે શ્રેયમાં અને પ્રેયમાં એટલી નાની, એટલી પાતળી, એટલી સૂક્ષ્મ એક ભેદ રેખા છે. નાના બચ્ચાને ભાન નથી હોતું કે એનું શ્રેય શેમાં અને એનું પ્રેય શેમાં, એટલે હંમેશા પોતાના પ્રિયને પકડવા જાય. જ્યારે બાળક અબૂધ હોય અને એની સામે જલતો દીવો મૂકીએ તો એને એની તેજની જ્વાળા કે એની દિવેમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એના પ્રત્યે દોડીને શું કરવા જાય? પકડવા જાય ને. એ બાળકને શું લાગે છે? આકર્ષણનો વિષય લાગે છે. એટલે બાળક એના ઉપર કદાચ પકડવા માટે પ્રયત્ન કરતું હોય એ વખતે માં શું કરે? રોકે. તો માતાને બાળક ખુશ થાય અને બાળકને મનગમતું મળે એમાં કશો વાંધો હોઈ શકે? એ તો બાળકને ખુશ રાખવા લાખ પ્રયત્ન કરે છે, બાળકને ખુશ રાખવા જ બધું કરે છે, અને છતાં પણ બાળક આટલું ખુશ થઈને ધસમસતું એના તરફ દોડે ત્યારે માતા એને સુકામ પકડી રાખે છે. કારણ કે માતા બાળકના પ્રેયનો નહીં પણ શાનો વિચાર કરે છે? શ્રેયનો વિચાર કરે છે. એ મને ને તમને અનાદિ અનંત ભૂતકાળથી આજ સુધીની જેની ખોજ છે એવા આ બાહ્ય જગતના સ્વ અને પરના ભેદ વિનાના આપણા જળ તત્વોના આકર્ષણોમાં આખો સંસાર દોડી રહ્યો છે એ વખતે જ્ઞાની આપણને બધાને શું કરે છે? બોધ વડે સમજ આપીને અટકાવવાનો પ્રયત્ન કરે છે કે જે માર્ગ કલ્યાણનો છે પણ મારો ને તમારો જે માર્ગ છે એ હંમેશા પ્રેયનો એટલે કે પ્રિયનો રહ્યો છે. એટલે આવા શ્રેય અને પ્રેયના ભેદનું વિજ્ઞાન આપીને જ્ઞાનીઓએ આપણને બોધ આપ્યો છે. અને આપણે બધા આપણા ચરમ શાસનપતિ એવા પરમાત્મા મહાવીર સ્વામીના પ્રકાશેલા જ્ઞાનને, ગણધરોએ જે ગ્રંથસ્થ કર્યું છે એના માર્ગને આપણે અત્યારે શું માનીએ છીએ? આદરણીય માનીએ છીએ, ઉપાદેય માનીએ છીએ. જગતમાં જ્ઞાન તો અનેક પ્રકારના છે પણ દરેક જ્ઞાન વિજ્ઞાન નથી હોતા. શું નથી હોતા? દરેક જ્ઞાન વિજ્ઞાન નથી હોતા. જ્યારે જીનેશ્વરનો માર્ગ કે જ્ઞાનીનો માર્ગ કેવો છે? પૂર્ણ વિજ્ઞાન છે. એટલે વિશેષ રૂપે જેમાં જ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ સમાયેલું છે. તો આવા ભગવતીજી આગમમાં આપણને એક સૂત્ર આપેલું છે, એ ભગવતીજી સૂત્ર એનું 12મું શતક અને એનો 1લો ઉદ્દેશ્ય, જેની અંદર શંખજી નામના શ્રાવકની વાત છે. શંખ પોખલીજી એ શ્રાવક છે અને આપણે બધા આનંદ વગેરે શ્રાવકના નામ જાણીએ છીએ બેન. લગભગ આપણા જૈન સમાજમાં બધાને શ્રાવકનું નામ આવે ને તો આનંદ, કામદેવ વગેરે શ્રાવકનું નામ તરત જ મુખમાં આવશે. પણ પરમાત્માએ આપણને ઘણા શ્રાવકોનો જે માર્ગ બતાવતા જેનો ઉલ્લેખ કર્યો છે એવામાં સૌથી પહેલા શ્રાવક છે ને આપણા ચતુર્વિધ તીર્થને. જ્યારે પરમાત્માએ સ્થાપના કરી, તીર્થની સ્થાપના કરી, કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પામેલા પરમાત્મા પેલો બોધ આપે એ વખતે એ બોધ ઝીલનારા કેવા આત્માઓ હોય કે જે બોધ પામીને ત્યાં ને ત્યાં શું થયા હોય, બોધિત થયા હોય. માત્ર બોધિત થયા એટલે સમ્યક દર્શન પામ્યા એટલું નહીં, પણ સમ્યક દર્શન પામીને એ વખતે આચારમાં ધર્મને મૂક્યો હોય, એટલે કે વ્રત ધારણા રૂપે અંગીકાર કરીને, સ્વીકાર કરીને પોતે સાધુ કે શ્રાવકની પદવીમાં આવ્યા હોય એવા આપણા પહેલા સાધુ કોણ બેન? જીન શાસન સ્થાપ્યું તો સૌથી પહેલો સંયમ પરમાત્મા મહાવીર સ્વામી પાસે કોણે ગ્રહણ કર્યો? ગૌતમ ગંધર્વે. એટલે આપણા આદ્ય ગુરુ કોણ કહેવાય? ગૌતમ સ્વામી કહેવાય ને. એવી રીતે પેલા સાધ્વીજી કોણ? જી ચંદનબાળા. વેરી ગુડ. આપણા ચંદનાજી, એ ચંદનબાળા એ આપણા સૌથી પેલા સાધ્વી પ્રમુખા. તો હવે શ્રાવકમાં કોણ? તો આપણે લગભગ મોટે ભાગે આપણા મુખમાં આનંદનું નામ આવશે, પણ ઉપાસક દશાંગ આગમમાં જે 10 શ્રાવકોનો અધિકાર આપ્યો છે એમાં આનંદાદી શ્રાવકો મુખ્ય છે, પણ ભગવતીજી સૂત્રમાં જે શંકરજી શ્રાવકનું નામ આપ્યું છે ને એ પ્રથમ શ્રાવક છે. એટલે આપણા શ્રાવકના આપણા પૂર્વજ જો શ્રાવક રૂપે ગણીએ તો એ શંખ શ્રાવક છે. અને આવા શંખ અને સાધ્વીજી શ્રાવિકામાં કોણ છે? સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા કોનું નામ પ્રમુખ છે? સુલસા. જાણો છો ને સુલસાનો ઉલ્લેખ ભગવાને સાને માટે કર્યો છે ખબર છે? અખંડ શ્રદ્ધા માટે. આમ તો આપણે બધા શ્રદ્ધાવાળા છીએ, પણ સુલસાનું નામ શ્રી મુખે પરમાત્માના સ્વયં મુખમાંથી નીકળ્યું. આખા જગતમાં જ્યારે પરમાત્માનો ભાનુ મધ્ય આકાશે પ્રકાશ થતો એ વખતે એવા તીર્થંકરના મુખમાંથી જેનું નામ નીકળે, અને એ પણ કેવી સામાન્ય સ્ત્રી છે, કોઈ રાજાની રાણી, કોઈ પ્રધાનની સ્ત્રી કે કોઈ નગર શેઠ કે શ્રેષ્ઠીની એવી આગેવાન વ્યક્તિની પત્ની નથી, શ્રેણીક મહારાજાના રથનો સારથી એના પત્ની રૂપે આ સુલસાજી છે. પણ પરમાત્માએ એનો ઉલ્લેખ કરીને શું કરાવ્યું હતું કે એને શું કે જો ધર્મલાભ આપજો. ત્યારે ઇન્દ્રના મનમાં પ્રશ્ન થયો હોય કે આ બધી કોણ છે, લાવ જઈને એની તપાસ તો કરું. પરમાત્મા જેના મુખથી પોતાનો ઉલ્લેખ કરી અને કોઈને સંદેશ મોકલે કે આવડા મગધમાં આવા શ્રેણીક મહારાજા, આટલા એના અનુયાયીઓ, આટલા શ્રાવકો, આટલા એમના જે સાધુ હતા એમાં તો કેટલા બધા મતિ શ્રુતૌધિ મન પર્યવ સુધીના જ્ઞાનીઓ, કોઈનું નહીં અને એક સામાન્ય સ્ત્રીનું નામ, તો લાવ જઈને જો. તેને શું જોયું છે ખબર છે એમ? આપણે આગળના વિષયમાં આવશે, શ્રદ્ધાના વિષયમાં, દર્શનના વિષયમાં આપણે કથા એમાં લેશું. પણ કહેવાની વાત એ છે કે ભગવાને સુલસા શ્રાવિકાની શ્રદ્ધાના એમનું દર્શન, એમનું વિઝન કેટલું ક્લિયર હતું અને એના માટેનું માન કરવા માટે પરમાત્મા એને મોકલ્યા હતા, અને ઇન્દ્રએ જઈને એની કસોટી પણ કરી હતી, પણ એ ખરા ઉતર્યા હતા. એટલે ગૌતમ ગણધર, ચંદના શ્રાવિકા સાધ્વી, આપણા શ્રાવક શંખજી, સુલસાજી વગેરે આપણા કોણ છે? ચતુર્વિધ તીર્થના આદ્ય સ્થાપક કહી શકાય એવા આપણા માટેના પ્રેરણા પાત્ર છે, એવા જેના ઉલ્લેખની અંદર ભગવાને આપણને ત્રણ પ્રકારની જાગરિકા બતાવી છે. આ શંખજી છે ને એ પરમાત્માને અમુક પ્રશ્ન કરે, ગૌતમ સ્વામી પૂછે અને પરમાત્મા એના જવાબમાં બતાવે કે શ્રાવક જાગી જાય રાતના તે શું કરે. સાધુને પણ રાત્રિના સ્વાધ્યાય કરવાનું પરમાત્માએ કીધું છે. કેટલા પોર સ્વાધ્યાય કરવાનો? આપણે બધા અભ્યાસ તો જરૂર કરીએ છીએ ભાઈ, પણ ભગવાનની આજ્ઞામાં આ મનુષ્ય ભવનું શ્રેષ્ઠતમ કર્તવ્ય કહો, પ્રાપ્તવ્ય કહો, કે સિદ્ધ કરવાનું જે એકમાત્ર ધ્યેય કહો એ પરમાત્માના જ્ઞાનમાં દેખાણું છે ને એ છે સ્વાધ્યાય. કારણ કે મને ને તમને જે અવસ્થા મળી છે ને એ અવસ્થા ઉત્કૃષ્ટ અવસ્થા છે. એટલે જો મનુષ્ય ભાવમાં હું ને તમે અભ્યાસ વડે જ્ઞાન કરીને જીનેશ્વરના માર્ગની શ્રદ્ધા કરીએ, શ્રદ્ધામાં પાછું આચરણ ઉમેરીને આપણું ચારિત્ર ઘડતર કરીએ અને તપ વડે પૂર્વના કર્મોનો ક્ષય કરીએ, તેમાં અનંત વીર્ય એની અંદરમાં શું થાય જોડાઈ જાય અને પરિણામે આપણે શેને પ્રાપ્ત કરી શકીએ, સિદ્ધ ગતિને. તો આવો સ્વાધ્યાય કરવા માટે પરમાત્માએ કીધું છે કે સાધુ તો પેલે પોરે સ્વાધ્યાય, બીજે પોરે ધ્યાન, ત્રીજે પોરે ગોચરી અને ચોથા પોરે પાછું સ્વાધ્યાય. એટલે કે સ્વાધ્યાયના પ્રકારમાં વાંચના, પૂછના, પર્યટના, અણુકહા, ધમ્મકહા બધું આવી જાય. વાંચન, પૂછવું, પર્યટન એટલે શીખેલું સંભાળવું અને અનુપ્રેક્ષા એટલે એનું ચિંતન કરવું અને ધમ્મકહા એટલે શીખેલા જ્ઞાનને, જાણેલા જ્ઞાનને કથારૂપે પ્રગટ કરવી, આ બધું આવી જાય. એટલે ગુરુ ભગવાન તો એના આખા 12-8 પોર છે, એમાં 4 પોર દિવસના અને 4 પોર રાત્રિના. તો આખા 4 પોર એટલે 3 કલાકનો એક પ્રહર, એવા 12 કલાકના દિવસમાંથી 3 પ્રહર સુધી શું કરે છે, સ્વાધ્યાય કરે છે. એક જ પોર એનો ગોચરી પાણીમાં જાય છે અને રાત્રિના પણ એક પ્રહર એને નિદ્રા માટે જાય છે. એક પ્રહર એટલે 3 કલાક અને બાકીના 3 પ્રહર શેમાં જાય છે, સ્વાધ્યાયમાં જાય છે. પછી જ્ઞાન રૂપે હોય, ધ્યાન રૂપે હોય, વાંચન રૂપે હોય, પણ આવા શ્રાવકોને ને સાધુઓને પરમાત્મા કહે છે કે તું રાત્રે જાગી જા અને તારે સ્વાધ્યાય કરવો હોય. જો એ વખતે આપણે લાઇટ કરીને વાંચવા બેસીએ એવું જરૂરી નથી, પણ આપણે જાગૃતતા કરવી હોય તો કેવી રીતે કરવી, તેના માટે 3 શબ્દ વાપર્યા છે કે સંસારના અજ્ઞાની જીવો પણ રાત્રે જાગી જાય છે. આપણે બધા અજ્ઞાનીમાં આવીએ કે જ્ઞાનીમાં આવીએ, હવે આના ઉપરથી જોવાનું છે. આપણે મહેન્દ્રભાઈ રાતના 1 વાગે કે 1:30 વાગે ઊંઘ ઉડી ગઈ, પછી આપણે આપણી જાતને પૂછો એ વાતને શેના વિચાર આવે છે, શેના વિચાર આવે. જો આપણે કહીએ ને કે હવે એવું થયું ને કે કાલે રાતના 1:30 રાતે ઊંઘ ઉડી ગઈ, પછી તો કેટલી વાર પહેલા તો શું કર્યું, પડખા ફેરવ્યા, ઊંઘ લાવવાની કોશિશ કરી અને પછી જાણે ઓલી થેરેપી હોય ને એમ કઈક, પછી જેવી માળા હાથમાં લીધી ને એટલે તરત શું થઈ ગયું, ઊંઘ આવી ગઈ. એટલે જ્ઞાની કે છે કે તારું ધ્યેય ત્યારે ઊંઘનું હતું અને સાધનાને તે કેવી રીતે લીધું, ઊંઘને લાવવાના સાધન તરીકે. અને કાં તો પછી આપણે કેવા વિચાર ચડી ગઈ, એવા વિચારે ચડી ગઈ કે કેમ કરીને ઊંઘ જ ના આવે, તો એ આપણા કોઈ જ્ઞાન ધ્યાનના વિચાર હતા, આત્મ સ્વરૂપના વિચાર હતા, એ સંસારના આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનના ભાવો હતા. શું હતા, દિવસભર જીવનભર જન્મો જન્માંતરથી જેને અંદરમાં ધ્યાન બનાવીને જોડી દીધું છે એ આપણું ધ્યાન અખંડ અને અવિરત ચાલે છે. શું ચાલે છે, જે દિવસભર રાત્રિભર અને અનંતકાળથી જે કર્યું હોય ને એના ભાવ અંદરમાં સંસ્કાર બનીને એકદમ સ્થિર થઈ ગયા હોય, એટલે નિમિત્ત અવકારની સાથે એ પાછા બહાર આવી જાય છે. એટલે અજ્ઞાની જીવો રાત્રિના જાગીને કરે કે જાગી ગયા હોઈને કરે, એને જ્ઞાનીએ અધર્મ જાગરિકા કીધી છે. અને અધર્મ જાગરિકામાં શું આવે, તો કે 5 ઇન્દ્રિયના વિષય અને 6ઠું મન. વિચાર આવે તો 5 ઇન્દ્રિયના, હવે રાતના કાલ સવારે રિપોર્ટ આવવાનો હોય, ડોક્ટર પાસેથી જરા ડાઉટફુલ હોય અને આપણને કીધું હોય કે ચેકઅપ કરાવી લો અને પછી રિપોર્ટ તો હજી કાલે આવવાનો છે, પણ રાતના ઊંઘ ઉડી જાય તો શેનો વિચાર આવે બેન, હે અંદર શું હશે, શું હશે, શું હશે, આ કઈ જાગરણ થયું, આર્ત ધ્યાન થયું. એટલે જ્યારે આપણે સંસારના ભાવોમાં હોઈએ અને એમાં પણ મને મનગમતું બધું મળી જાવો અને અણગમતું બધું દૂર થઈ જાવો, રોગ આદિ મને આવશે તો મારું શું થશે. જો અત્યારે આપણે બધા મધ્યમ વયે પહોંચીએ ને ભાઈ, એટલે હવે ઘણી જગ્યાએ હું જાઉં તો બેનો મારી સાથે વાત કરતા હોય તો કે અત્યાર સુધી અમારા પ્રોબ્લેમ જુદા હતા. શું હતા લક્ષભાઈ, અમેરિકામાં પગ મૂક્યો ત્યારે પેલા સર્વાઈવલ હતું ને, કે બહારથી આવ્યા છીએ, આ ધરતી ઉપર પગ ખોડવો છે, કેવી રીતે સેટલ થવું, ક્યાંક એકાદ છાપરું મળી જાય, કોઈની સાથે રૂમ શેર થઈ જાય, એમાં આપણે જરા ગોઠવાઈ જાય, આપણું એ સર્વાઈવલ હતું, પણ જોબ મળી જાય, પછી પાર્ટનર, લાઈફ પાર્ટનર મળી જાય, આ બધા પ્રોબ્લેમ એક પછી એક આપણે સેટલ કરતા ગયા. અને એમ કરીને બે સંતાનો થયા, કે એક સંતાન થયું, એના સેટલ કરવાના વિચારો જિંદગીભર કર્યા. ને હવે પાછી રિવર્સ સાયકલ ચાલી, શું થાય છે બેન, આ બધું કરી લીધું, હવે વિચાર આવે છે કે આ બે માંથી એક થયા તો શું આવે છે કે નહીં બેન વિચાર. હવે જુઓ, વિચાર કરવા માટે જે સબ્જેક્ટ આપણા માઇન્ડમાં આવે છે એનું રૂટ ક્યાં છે, તો કે આપણા સમજણના અભાવમાં છે. આજે એક બાજુ આપણે બોલીએ જ્ઞાનીના જ્ઞાનમાં જે દેખાયું હશે એ બનનાર છે, ક્રમબદ્ધ પર્યાય છે ને ભાઈ, એમાં કસોય ફેરફાર થાય. આપણા વિચારવાથી આપણને એમાં શું ફરક પડે, તો કે તારા કર્મનું બંધન થાય, તારી મોહ દશા ને તારા અજ્ઞાનનું શું થાય, પોષણ થાય. હતું એને આપણે ઘૂંટી ઘૂંટીને દ્રઢ કર્યું. એટલે જ્યાં સુધી આત્માને પૂર્ણ શ્રદ્ધા સાથે વિજ્ઞાન નહીં સમજાય, તત્વનું જ્ઞાન એ આત્મસાત નહીં કરે, ત્યાં સુધી એને વિચારો આવશે કે આ પછી શું થશે, આના પછી શું થશે, આના પછી. જે વિચારવાનો વિષય જ નથી, જે થનાર છે નિર્માણ થઈ ચૂક્યું છે, હવે તો એની સામે લડી કેમ લેવું. જે થાય ત્યારે ઉદયમાં ભળી કેમ ન જવું, ઉદયથી અળગું કેમ રહું, એના વિચાર કરવા જોઈએ કે થશે તો એને કેમ હું દૂર કરું. જો જે થવાનું છે થનાર છે, એ વખતે આપણે એ દુઃખમાં, એ દર્દમાં, એ પીડામાં, એ વેદનામાં, એ વખતના વિપરીત સંયોગોમાં વિચારણા કરવી હોય તો શેની કરવી જોઈએ, કે પરમાત્મા આ બધું આવ્યું ક્યાંથી, મારા કર્મ સાથે જોડાયું ક્યાંથી, શા માટે મને આવા ઉદયો આવે છે, અને હવે ભવાંતરમાં મારે આવા ઉદયો ન જોતા હોય તો મારે શું કરવું, એની વિચારણા કરવી જોઈએ કે બીજી કોઈ વિચારણા કરવી જોઈએ. તો આપણે રાતના જાગી જઈએ ત્યારે આપણા મનમાં જે જે વિચારણા આવે છે એ હંમેશા કાં તો ઉદયથી ભાગવું કેમ, કાં ઉદયને હટાવવો કેમ, અને એને હટાવવાના પ્રયત્ન કરવા કેમ, એવા ભાવોનો આપણે વિચાર કરીએ છીએ, જેને જ્ઞાની અધર્મ જાગરિકા કહે છે, અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના વર્ધક છે અને એના પૂરક પણ છે. એટલે હવે આપણા જીવનની અંદર આવી અધર્મ જાગરિકાઓ અનાદિ અનંત ભૂતકાળમાં કરી છે. એક દેવતા પણ કદાચ વિચારણા કરતા હશે ને ત્યાં બેઠા બેઠા, એને કમાવા ન જ જવું, એને જોબ જવાની નથી, એને કોઈ સોશિયલ સિક્યુરિટીની ફોર્માલિટી કરવાની નથી, એમને કોઈ પણ પ્રકારનો રોગ શરીરમાં આવે એટલે ઇન્સ્યોરન્સ વગેરેની વ્યવસ્થા પણ કરવાની નથી, એમને દીકરા દીકરી વરાવવા પરણાવવાના નથી, તો એ શેની વિચારણા કરતા હશે જી. જુઓ, વિચારો કશું સામે નથી, આપણે કઈ કે આપણને નિમિત્તો છે, આપણે કારણો છે, આપણે એવા સંજોગો છે, એટલે મને વિચાર આવે છે. જ્ઞાની કે ના, કારણો, નિમિત્તો, સંજોગો એ તો બહાના છે, હકીકતમાં ક્યાં પડ્યું છે અંદરમાં, હું જગતમાં કાંઈ કરી શકું છું એવી આપણી ધારણા હોય તો આપણે એનો વિચાર કરીએ ને કે ત્યારે હું શું કરીશ, હું શું કરીશ. એટલે જ્ઞાની કહે છે, મેં ને તમે જે ગતિમાં મન મળ્યું એ ગતિમાં મન વળે, અને જે ગતિમાં મન નહોતું મળ્યું એ ગતિમાં આપણે સંગ ના વળે. હંમેશા આવી વૃત્તિઓનું પોષણ અને એ વૃત્તિ વખતે અંદરમાં ભળી જવારૂપ અજ્ઞાનનું કાર્ય કર્યું છે. તો આને જ્ઞાનીએ અજ્ઞાન જાગરણ કહ્યું છે, અધર્મ જાગરણ કહ્યું છે. અને જ્યારે જીવાત્માને આ વસ્તુનું ભાન થાય છે, એવો જીવાત્મા ધર્મ જાગરિકા કરે. શું કરે? ધર્મ જાગરિકા. ધર્મ એટલે શું? ધર્મ એટલે શું બેન? જો ધર્મ શબ્દ આવે ને એટલે આપણે બધા થોડા કન્ફ્યુઝ થાય છે. કાં તો પેલા ધર્મ એટલે આપણે કહીએ કે હું જૈન, હું વૈષ્ણવ, હું બૌદ્ધ, હું આ, એટલે ધર્મને એક સંપ્રદાય રૂપે લઈ લઈએ છીએ, અને એનાથી જરાક આગળ ઉતરા તો આપણે થોડી જ્ઞાનની વાતો કરી લઈએ છીએ. પણ ખરેખર તો આત્માનો સ્વભાવ આપણો ધર્મ, બાકી સંસારના દરેક ધર્મને આપણે વસ્તુના વસ્તુ સહાવો ધમ્મો, ભગવાને શું કીધું છે, વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ. જો આ વાત બહુ ઉપરથી આપણને કન્ફ્યુઝિંગ લાગે, પણ ક્યારે જો વિચાર કરો ને તો અગ્નિનો સ્વભાવ શું? દજાડવું. પાણીનો સ્વભાવ શું? ઠંડુ કરવું, શીતળતા. તો કોઈ પૂછે કે પાણીનો ધર્મ શું?
શીતળતા.
અને અગ્નિનો કર્મ શું? તો કે દાહકતા. હવે આ આ ધર્મ અને ધર્મી જુદા ના પડી શકે. આપણે અગ્નિને રજાડવાને જુદા પાડી શકીએ? એટલે એનો પોતાનો મૂળભૂત ગુણ થયો ફૂલની સુગંધ. તો ફૂલ અને સુગંધ એકમેક છે. એવી રીતે જોવું, સાંભળવું, સ્પર્શવું, બોલવું એ તો કોના ધર્મ છે? આપણી ઇન્દ્રિયોના ધર્મ છે. પણ મારો ને તમારો એકમાત્ર ધર્મ, એટલે પેલા આપણે તરત જ વિચારવું પડે કે મારો ધર્મ એ શબ્દ હું બોલું તો પેલા એ તો ક્લિયર કરવું પડશે ને કે હું એટલે કોણ. બરાબર? તો હું એટલે કોણ? આત્મા. હું એટલે આત્મા. આટલું તો આપણે બધા સ્વીકારીને બેઠા છીએ. એટલે હવે આપણે વિચારવાનું છે કે મારો ધર્મ શું. જો હમણાં અમે આવતા હતા ને રસ્તામાં, તો ભાઈએ એક અંદરમાં કેસેટ મૂકી હતી, એમાં ગીત વાગતું હતું કે જે ચાર દિવસના ચાંદરડા પર જૂઠી માયા શા માટે, જેના આવે સંગા છે એની માયા શા માટે. જુઓ, વિચાર કરજો. આપણે આ બધું ભક્તિના ભાગરૂપે જ ગાઈએ છીએ, પણ આજ સુધી મેં ને તમે સેંકડો વખત ઉચ્ચાર્યું છે કે જેના આવે સંગા છે એની ચિંતા શા માટે. તો હવે આપણે જન્મ્યા ત્યારથી આજ સુધી કોની ચિંતા કરી? હજુ તો આ શબ્દ મોઢામાં ચાલુ હોય કે જેના આવે સંગા છે એની માયા શા માટે, અને એ જ વખતે અચાનક બ્રેક લાગે તો શું છૂટી જશે? ક્યાંક આપણું શરીર છૂટી જશે. અને આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી સાથે ના આવે, અહીંનું છે તે અહીંયા રહેવાનું, તેની ચિંતા શા માટે. જુઓ, અને એ જ વખતે કદાચ કોકનો ફોન આવી જાય તો કોની ચિંતા થઈ જાય? હજુ શબ્દ મોઢામાં છો કે અહીંનું છે તે અહીંયા રહેવાનું. એટલે જ્ઞાની મને તમને કહે છે કે આપણે હું અને મારું આ શબ્દને ખરેખર સાચી રીતે સમજ્યા નથી. એટલે હું એટલે શરીર, મારું એટલે પૈસો ને પરિવાર, હું એટલે શરીર અને મારું એટલે પૈસો ને પરિવાર, આની ભ્રમણામાં, એના લક્ષે, એની આસપાસમાં જ, આ સેન્ટરની આસપાસમાં જ વિચારણાઓ કરી છે. અને જ્યાં ધર્મની વાત આવી તો કાં સંપ્રદાય, કાં એની વિધિ વિધાન, કાં એના અનુષ્ઠાન અને કાં એના ક્રિયાકાંડ, એને આપણે શું માની લીધું? ધર્મ માની લીધો. જો ક્રિયાકાંડ, વિધિ વિધાન, અનુષ્ઠાન આ બધું નકામું નથી, સહાયક છે. પણ સહાયક હોય એ કોને સહાયક છે? તો પકડવાનું કોને હોય? એક વખત છે ને ભાઈ, એક દીકરો પાણીનો કોષ ચલાવવાનું શીખતો હતો અને એના પિતાજી અનુભવી, એટલે એને કીધું હતું કે જો ભાઈ, હું હવે ઘરે જાઉં છું અને તારે કોષ ચાલુ રાખવાનો છે, પણ પાણીનું ધ્યાન રાખજે. ક્યારા હોય ને એની એની બાઉન્ડ્રી, એની ક્યારો, એટલે જેમાંથી પાણીનો પ્રવાહ વહી શકે એવો પાણીનો વે. તો કે એની પાળ સામુ જોજે, પાળ તૂટી ન જાય, નહીં તો પાણી શું થશે? વેરાઈ જશે. એટલે ઓલાને કે તું પાણી કોષ ઉલેચી ઉલેચી ને બહાર કાઢે, પછી તારે ધ્યાન શેનું રાખવાનું? એની પાળી સામે જોવાનું કે એ પાળીઓ તૂટી ન જતી, નહીં તો પાણી બધું શું થશે? એટલે દીકરાને કીધું તું કે પાણી કોષ ત્યારે ચલાવો, અને જયારે આપણે કામ કરતા હોય ત્યારે ધ્યાન શેના સામે રાખવાનું? પાળી સામે. એટલે છોકરાએ બરાબર પકડી લીધું. પણ થોડીક વાર પછી એ થાક્યો, એટલે એને કોષ ચલાવવાનું બંધ કરી દીધું. પણ એને નજર શેના, પિતાજીએ શું કીધું તું? ધ્યાન શેનું રાખજે? પાળીનું. એટલે પાળી સામે જોઈને બેઠો છે. પિતાજી આવ્યા અને એને કે ભાઈ, કેમ કોષ ચલો? થાક્યો હતો તો કે શું કરે છે? હવે તમે કહી ગયા હતા ને કે જો બરાબર પાળીનું ધ્યાન રાખજે. એટલે શેનું ધ્યાન રાખું છું? પાળીનું ધ્યાન રાખ. પણ અંદર પાણી જ નથી જતું ને, પાળીનું ધ્યાન રાખીને શું કરીશ? તો કે તમે કીધું તું કે પાળીનું ધ્યાન રાખજે, એટલે હું બરાબર શેનું ધ્યાન રાખું છું? પાળીનું છું. જેમાં પ્રવાહ જ ન હોય, જેમાં પાણી જ ના આવતું હોય, તો પાળીની ત્યારે કાંઈ વેલ્યુ નથી. એમ જ્ઞાની કહે છે કે અનુષ્ઠાનોનું આપણે કેટલું બધું ધ્યાન રાખ્યું છે, ક્રિયાકાંડનું કેટલું ધ્યાન રાખ્યું છે બેન. એક નાની નાની વાતમાં જરાક પણ કાંઈ થાય તો કેફાતા થઈ ગયા, અફાતા થઈ ગઈ, અતિચાર લાગી ગયો, ક્રોધ ભાંગી ગયો. આપણે નિયમની આખી જે ગોઠવણ છે ને, એ અંદરના ભાવની રક્ષા માટે છે. એ આપણને તપાચારમાં ને ચારિત્રાચારમાં આવશે. કે જ્ઞાની ભગવંતોએ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માર્ગ આપ્યો એટલે એની અંદર ક્રિયાની મહત્તા બતાવી. પણ જ્યારે હવે આપણે ધર્મ વિશે વિચારણા કરીએ ને ત્યારે આપણા માઇન્ડમાં ધર્મ શબ્દ આત્માની સાથે જોડાયેલો કોઈ ભાવ નહીં, પણ આ બધી વસ્તુ જે આપણે કરીએ છીએ ને એની સાથે જોડાઈ ગયો છે. એટલે જ્ઞાની કહે છે કે તારે ધર્મ જાગરિકા કરવી હોય તો નક્કી કરવાનું છે કે હું કોણ છું અને મારો ધર્મ શું છે. તો આજ પછી આપણે ધર્મ શબ્દ આવશે એટલે પેલા તો હું આત્મા છું અને આત્માનો ગુણ એ મારો ધર્મ છે. મારા જેટલા પણ આત્માના સ્વભાવના ગુણ છે તો આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન છે કે નહીં? તો જ્ઞાન આપણો ધર્મ થયો કે નહીં? તો આપણે બોલીએ છીએ ને કે અનંત જ્ઞાની, અનંત દર્શની, અવ્યાબાધ સુખ, આ બધા શું છે? આત્માના ગુણ છે. તો આપણે અનંત જ્ઞાની હોઈએ તો આજે આપણને આટલી મૂંઝવણો ક્યાંથી થાય છે? કાંઈ ખબર નથી. આપણે બધા કહીએ ને કે હજી મને કાંઈ પૂરું ખબર નથી, કારણ કે આત્માનો જ્ઞાન ગુણ છે એને આપણે શું નથી કર્યો? પ્રગટ નથી કર્યો. આત્માના જ્ઞાન ગુણ ઉપર જે આવરણો છે એ હટાવ્યા નથી. એટલે મનુષ્ય ભાવમાં સૌથી પહેલું કર્તવ્ય આત્માનો જડ સાથે જુદો પાડતો ચેતના તત્વનું લક્ષણ, અને એ ચેતનાનો મુખ્ય ગુણ એ તો શું છે બેન? જ્ઞાન છે. એટલે આપણો ધર્મ શું છે? જોવું અને જાણવું. શું છે? આત્મા કેવો છે? જુએ છે અને જાણે પણ છે. ત્યારે હવે જુઓ, આપણી પાસે બે આંખ છે. આંખને કયો કે તો એકબીજીને જો જોઈ શકે? એ જગતને જુએ પણ પોતાને આંખ પોતાને જોઈ શકે નથી. જોઈ શકતી આંખ જ્ઞાનનું માધ્યમ છે. આંખ પોતે જ્ઞાન નથી, એટલે એ આંખ વડે જે દેખાય એ આંખ પોતાને નથી જોતી. એ મને ને તમને આ જેટલું આપણે જાણ્યું ને એ બધું શું જાણ્યું છે? બધું બહારનું જાણ્યું છે. પણ આપણે કોને નથી જાણ્યો? જેમ આંખ પોતાને નથી જોઈ શકતી ને કઈ, એ મેં ને તમે આજ સુધી આંખ વડે જે દેખાય એવી રીતે આત્મા વડે જોવાની કોશિશ કરી છે. તો આ ભાવમાં આપણે જાણવું છે કે મારા આત્માનો ધર્મ શું છે. એટલે જ્ઞાનમાં જ્ઞાનાચાર તરીકે આપણે જે જોશું એમાં એક જ વાત આવશે કે આજ સુધી જે નકામું જોયું છે એ હવે કદી જ્ઞાન કરવું તો શેનું કરવું છે? જે નથી કરવા જેવું એ નથી કરવું, અને જે આજ સુધી કર્યું નથી અને જે કરવા જેવું છે આટલું જ. જ્ઞાનાચારમાં શું આવશે? તો કે જે કરવા જેવું છે ને એ હવે કરવું છે, અને જે છોડવા જેવું હતું એ છોડવું છે. એટલે મેં ને તમે અનાદિકાળથી નકામું જાણ્યું છે અને કામનું કદી જાણ્યું નથી. એટલે સુધારી લેવું તો સુધારવામાં કેટલું આવે કે એક જ સાધન કે મારી પાસે જે જાણવા જેવું છે એ જ હવે મારે જાણવું છે. આ સંસારમાં ન કરવા જેવું, ન જાણવા જેવું અને જરૂરી નહીં એવું બધું જ જ્ઞાન આપણે કર્યું છે. આજે આપણે બધા બેન બાળકોને સ્કૂલમાં, કોલેજમાં, પ્રાઇમરીથી મોકલીએ તેમાં કેટલા ક્લાસ ભરાવીએ, પણ પાઠશાળાએ મોકલવા હોય તો એક અઠવાડિયે એક દિવસ હોય તો પણ શું કહીએ? અરે પરમાત્મા કહે છે. એક એક આત્માઓ અત્યારે પણ પરમાત્મા પાસે માગે ત્યારે આપણે શું માગીએ છીએ કે ભગવાન મારો આવતો જન્મ ક્યાં થાજો બેન? મહાવિદ્ય ક્ષેત્રમાં. બેન બધાને મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, બહુ ઉત્તમ ભાવ છે, અને આપણે લક્કી છીએ કે આપણને એવો ભાવ પણ આવે છે. હર્ષાબેન મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન છે અત્યારે. એટલે આપણે જૈનો એવું માગે છે કે જેને ભગવાનનું જ્યાં ચરણ હોય, સાક્ષાત જેનું શરણ હોય ત્યાં જન્મ થાય. પણ ત્યાં જન્મીને આપણે શું કરવું છે? તો કે મારી ઉંમર કેટલી હોય? ઉંમર 8 વર્ષની હોય, અને સામે તીર્થંકર હોય, અને શું થઈ જાય? મને દીક્ષાનો ભાવ થાય, અને એ વખતે હું દીક્ષાની આજ્ઞા પણ મળી જાય અને હું દીક્ષા લઈ લઉં. એટલે ભગવાને કેટલી ઉંમર એલિજેબલ ગણ્યા? ગર્ભના 9 મહિના અને 8.5 વર્ષ થયા, એટલે 9 વર્ષથી ઉપર ઉંમર થઈ ગઈ ને. એટલે જ્ઞાનીના જ્ઞાનમાં દેખાણું છે કે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય એની મનની શક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે અને એનું આચરણ કરવા માટે 9 યર્સ ઇઝ એલિજેબલ. આપણે આપણા જિંદગીના 9 વર્ષ પૂરા કર્યા ત્યારે આપણામાં કેટલું જ્ઞાન હતું? તો જ્ઞાની કે જો વિચાર કરવાનો છે કે આવું બાળક જે જંખે છે ને કે મારી 8.5 વર્ષની ઉંમર થાય ને મને દીક્ષાની આજ્ઞા મળી જાય, તે વખતે એના સંસ્કારમાં એવું માએ શું રોપ્યું હશે? એવું શું પામ્યું છે કે જેથી કરીને એને 7-8 વર્ષની ઉંમરે દીક્ષાનો ભાવ થાય? આજે આપણે સપનાઓ વેચીએ છીએ તો બાળકના મનમાં શું જગાડીએ છીએ ભાઈ? મહત્વાકાંક્ષા જગાડીએ છીએ ને કે તાર શું બનવું છે? બિલગેટ્સ, હા, ને કા મોટામાં મોટો કોઈ પ્લેયર હોય કે મોટામાં મોટો કોઈ આર્ટિસ્ટ હોય. એટલે આપણે જે બચપણમાં જ્ઞાનના સંસ્કાર જે રીતે નાખવા જોઈએ એમાં પણ આપણે એને શેનું જ્ઞાન આપીએ છીએ? આપણામાં જેની પ્રાયોરિટી હોય, આપણને જેની મહત્તા હોય, આપણામાં જેના વિશે ગૌરવ હોય એ જ વસ્તુને આપણે મહત્વ આપીએ ને? તો યાદ કરો બેન, આપણા બાળકના ઉછેરમાં કે આપણા પોતાના જીવનકાળ દરમિયાન આપણને આત્માનું સ્વરૂપ અને આત્માના લક્ષ્ય કોઈ મહત્તા હોય એ ત્યારની વાત તો કઈ, પણ જ્ઞાની કે છે કે આપણી પાસે જે હવે જિંદગી બચી છે ને એમાં પણ આપણે શું નથી કરતા? જ્ઞાન નથી કરતા. એક પહેલા 7-8 વર્ષ જો બાળકના મનમાં મૂળ તત્વો યાદ કરશું તો આપણને ખબર પડશે કે આપણે જયારે નાના હતા ત્યારે આપણને જે સમજાવવામાં આવ્યું હતું એનો સ્વીકાર કેટલો સહજ હતો. બાળકને તમને જયારે નાના હશો ને કીધું છે કીડી ઉપર પગ ન મુકાય, તો આજ સુધી એનો અમલ કરાવવા માટે આપણે કોઈ મથામણક કરવી પડી. એટલે જયારે બાળકને કીડી ઉપર પગ ન મૂકવાની વાત આપણે કહીએ છીએ ને ત્યારે ખરેખર આપણે કીડી ઉપર ઉપકાર કરીએ છીએ એ તો બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ શું છે? આપણે બાળક ઉપર ઉપકાર કરીએ છીએ કે આ બાળક હવે આને માટે એટલો જાગૃત રહેશે કે આજે નહીં પણ જીવનભર પણ એ કદી પણ એ કાર્યની સામે કરવા જેવું છે એમ નહીં માને. અજાણતા પગ મુકાઈ જશે તો પણ જેને સંસ્કાર મળ્યા છે ને, અજ્ઞાની જીવો તો હાલતા ચાલતા જૈન સિવાયના જગતમાં સામાન્ય રીતે ઝીણી ઝીણી વાતો ઉપર બહુ ધ્યાન નથી આપવામાં આવ્યું. એમાં જે લોકો પ્રાણીમાં આ જાતનો કરુણાભાવ જ નથી કરતા એ તો શું કરે, ચાલે રસ્તામાં આવી જાય તો કચડતા જાય, એને ખતમ કરતા જાય. ક્યાં તો માનવ જાત માટે શું છે, હાનિકારક છે. વિચાર કરો, એટલે મારે ને તમારે પોતાના આત્મા માટે પણ એ નક્કી કરવું છે કે ઉંમર 7-8 વર્ષની હોય, સામે તીર્થંકર હોય અને મને શું થઈ જાય, દીક્ષાના ભાવ થાય. એટલે આવા ભાવ કરાવનારું જ્ઞાન છે એ જ્ઞાન આત્માના સ્વરૂપનું જ્ઞાન છે. જીવને જયારે ખબર પડે ને કે હું કઈક જુદો છું ત્યારે એને આત્મ સ્વરૂપ સમજાય. અને આજ સુધી આપણે 9 તત્વો ભણ્યા છીએ, બધા ભણ્યા છે ને 9 તત્વો, તેમાં જીવ તત્વ જાણ્યું એનો લાભ શું થાય? હે, જો જ્ઞાન ને જ્ઞાનાચારમાં આપણે જઈએ છીએ કે 3 જાગરિકામાં પહેલી જાગરિકા છે એ ધર્મ જાગરિકા છે, બીજી જાગરિકા છે એ અધર્મ જાગરિકા છે, અને ત્રીજી જાગરિકા એટલે જાગરણ એ છે સુદખુ જાગરિકા. સુદખુ એટલે પ્રાકૃત વર્ડ છે, સુદક્ષ, દક્ષ એટલે કુશળ, દક્ષ એટલે આપણે જેને ક્લેવર કહેતા ને, જે માણસ કુશળ હોય એ શું કરે, બિનજરૂરી કાઢી નાખે ને જરૂરી હોય એ લઈ આવે. કુશળ માણસને કાર્ય સોંપો એને કુશળતાપૂર્વક એટલે એને કાળજીપૂર્વક કામ કર્યું હોય. એટલે બે ધર્મ જાગરિકામાં એક જાગરિકા પૂર્ણ જ્ઞાનીની છે, બીજી જાગરિકા તદ્દન અજ્ઞાનીની છે, પણ ત્રીજી જાગરિકા સુદક્ષ જાગરિકા એ મારા ને તમારા જેવા શ્રાવકોની છે. શેની છે? કે જે પૂર્ણ જ્ઞાની પણ નથી થયા એમ તદ્દન હીન પણ નથી, એટલે એ જ્યારે જાગી જાય ત્યારે દક્ષતાપૂર્વક વિચાર કરે કે મારા જીવનમાં આજે મારે કરવા જેવું શું છે, કરવા જેવું શું ન કર્યું અને ન કરવા જેવું શું કરી નાખ્યું. એટલે શ્રાવકની ભૂમિકા એ આપણું કર્તવ્ય શું છે કે આપણા વ્યવહાર જીવનમાં આપણે પરમાત્માના માર્ગે કેટલું ચાલી શકીએ એમ હતા અને નથી ચાલ્યા, અને જ્યાં નહોતું ચાલવાનું ત્યાં કેટલું આગળ નીકળી ગયા છીએ. જો સાચું ન લેવું એ જેટલું ખોટું છે ને એના કરતા વધુ ખોટું, ખોટું ન છોડવું એ પણ વધારે ખોટું છે. સાચું ન લેવું એ પણ ખોટું અને ખોટું ન છોડવું એ પણ તદ્દન ખોટું છે. એટલે આપણે જ્ઞાન કરવું હોય તો શેનું કરવું છે બેન? હેય અને ઉપાદેયનો વિવેક કરવો છે કે મારા જીવનમાં વર્તમાનમાં એવું હું શું કરું કે જે મેં આજ સુધી કર્યું નથી, અને એવું હું શું છોડું કે જે મેં આજ સુધી છોડ્યું નથી. એટલે આપણને તો બે રીતે લોસ ગયા ને, ખોટું પકડ્યું અને સાચું લીધું નહીં, ખોટું છોડ્યું નહીં અને સાચું છોડી દીધું. એટલે હવે જ્ઞાન કરવું છે તો એ જ્ઞાન કરવું છે કે મારું કર્તવ્ય શું, મારા આત્માનું સ્વરૂપ શું, અને મારે આ મનુષ્ય ભવ પામ્યા પછી એકમાત્ર કાર્ય જો કઈ કરવાનું છે, આ ભવમાં આપણે કશુંક એકમાત્ર કરીને જવું હોય તે શું કરીને જવું છે? જુઓ, આપણે પૂર્ણ ત્યાગી નથી બનવાના, પણ વૈરાગી બની શકીએ કે ના બની શકીએ? ત્યાગી બનવામાં સંસારની અંદરની કેટલી બધી વસ્તુઓનો આપણે ત્યાગ કરવો પડે, પણ વૈરાગી બનવામાં શું કરવું પડે? વૈરાગી બનવામાં માત્ર વિવેક કરવો પડે. શું કરવું પડે? વિવેક કરવો પડે બેન. તો જ્ઞાની કહે છે કે વ્રતી ન બન, અત્યારે કદાચ પૂર્ણ વ્રતી ન બન, એટલે જતી ના બન, તો વ્રતી તો બન. જતી એટલે સાધુ, યતી, યતી એટલે પૂર્ણ પંચમહાવ્રતધારી, પણ વ્રતી તો બન. વ્રતી એટલે મર્યાદિત જીવન. આપણે વ્રતનો અર્થ એટલો જ કરવાનો છે, વિરમવું, વિરત અટકવું. એટલે જ્ઞાન એ આપણને વિવેક આપે. જ્ઞાનાચારનું ફળ શું? વિવેક જાગે. અને દર્શનાચારનું ફળ શું? શ્રદ્ધા વડે શું આવે? આપણામાં વૈરાગ્ય આવે. અને ચારિત્રાચારનું ફળ શું? તો કે ચારિત્રાચારથી વિરક્તિ આવે, વિરમવું. જ્ઞાન વડે વિવેક આવે કે કરવા જેવું શું ને છોડવા જેવું શું. શ્રદ્ધા વડે એની અંદરમાં પૂર્ણ વિશ્વાસ આવતાની સાથે આપણને વૈરાગ્ય જાગે કે આ ખોટું છે, અને ખોટાને આપણે છોડવું નથી પડતું. આપણે બહુ સાદો દાખલો આપે છે ભાઈ, કે હમણાં તમારી પાસે મેડિસિન પડી છે અને મેં બેનને કીધું કે ભાઈ સ્પ્લેન્ડા નાખજો, તમે સાકર નહીં નાખતા. તો વર્ષાબેને કીધું કે હવે બધા ડોક્ટરો શું કહે છે, સ્પ્લેન્ડા પણ શું ન કરવી, ન વાપરવી, બરાબર ને બેન? હવે આ સ્પ્લેન્ડા છોડવા માટે આપણા મનને તૈયાર કોને કર્યું? જાણકારીએ. માત્ર જ્ઞાન આપણને પોતાના જેનું નુકસાન નથી થયું, આપણે ડિરેક્ટ નુકસાન થયેલા જોયા પણ નથી, પણ જેણે એ જાણ્યું છે એવો રિસર્ચ કરનારો કે એવો ડોક્ટર, એણે આપણને માત્ર બોધ આપ્યો, તો સ્પ્લેન્ડા છોડવામાં આપણને મહેનત પડી? ને છોડી નહીં તો છોડવા જેવી છે એમ તો માન્યું કે ના માન્યું બેન? એટલે જોજો, જ્ઞાન થતાની સાથે આપણો ભ્રમ તૂટે, પછી એને પરાણે ન કરાવવું પડે, એ છૂટી જાય. અંધારામાં દોરડી પકડી હોય ને માન્યું હોય કે આ સાપ છે, અથવા સાપ પકડ્યો હોય કે માન્યું હોય કે આ દોરડી છે, ગમે તે, સાપ પકડ્યો કે દોરડી પકડી, પણ એનો ભ્રમ શું હતો? કે દોરડી પકડી હતી ને આપણને એમ હતું કે આ સાપ છે, અને સાપ પકડ્યો હતો ને આપણને એમ હતું કે આ દોરડી છે. ને અચાનક લાઈટ થઈ, અચાનક લાઈટ થઈ, એ વખતે સાપ પકડ્યો હતો અને દોરડી માની હતી, તો સાપ છોડવો પડ્યો કે છૂટી ગયો? શું થયું છે? માત્ર એટલી ખબર જ પડી ને કે આ સાપ છે. તો જ્ઞાની કે છે આ પાપ છે. શું કે છે? આ પાપ છે. એક વાર વડીલ જતા હતા ને ભાઈ, માથે પાઘડી પહેરી હતી અને પાઘડીમાં એક સાપ ક્યાંકથી બેસી ગયો હતો. અને આટા હોય ને એમાં ક્યાંક પછી બે સાપ બેસી ગયો હશે, અને એને જરા મોઢું બહાર કાઢ્યું, અને પાછળ એક યુવાન જતો હતો, એને અચાનક ધ્યાન પડ્યું, એકદમ એને વડીલ વડીલ ઉભા રાખ્યા. ઓલા કે શું છે પણ અત્યારે? તો તમારી પાઘડીમાં સાપ છે. એ જ મિનિટે એને શું કર્યું હોય પાઘડીને? આમ પાઘડી ન ઉતારે, વટ કહેવાય ને, પણ હવે પાઘડી કેવી ઉતારી નાખી? અને એ જ શેઠ બીજે દિવસે નીકળ્યા, બગલમાં થેલી હતી, અને પેલો યુવાન પાછળ હતો. એને વળી બૂમ પાડી કે શેઠ શેઠ, તો કે શું છે હવે? તો કે બગલમાં પાપ છે. ફેંકી દીધું. થેલીમાં શું હતું? હે રમેશભાઈ, ચોપડા હતા ને ધન હતું, પૈસા હતા. પણ જો આપણને કોઈ કે સાપ છે તો આપણે તરત જ ફેંકી દઈએ, પણ કોઈ કે આ પાપ છે તો નથી ફેંકતા. પણ જેને જ્ઞાન થાય છે, જેને બોધ થાય છે, એ ફેંકી ન દે તોય ફેંકવા જેવું છે એવું તો શું કરવા માંડે? કમસે કમ માનવા માંડે. તો આજ સુધી મેં ને તમે 18 પાપનો ત્યાગ કર્યો નથી, 5 આશ્રવને છોડતા નથી, અજ્ઞાનને પકડીને બેઠા છીએ, કસાયોથી વિરમતા નથી, અને સંજ્ઞામાંથી છૂટવાનો જરા પણ પ્રયત્ન કરતા નથી. એનો અર્થ શું છે? કે આપણે શું નથી કર્યું? જ્ઞાન નથી કર્યું. એટલે આ બધું છોડવા માટે માત્ર આપણને જો બોધ થાય ને તો આપણા જીવનમાં ત્યાગ નહીં તો વૈરાગ્ય તો અવશ્ય પ્રગટે. એટલે જ્ઞાનાચાર વિવેક જગાડે, દર્શનાચાર વૈરાગ્ય જગાડે, અને ચારિત્રાચાર એ વિરક્તિ જગાડે, એટલે કે આપણામાં ત્યાગ, અને તપાચાર વિશુદ્ધિ કરાવે. શું કરાવે? તપાચાર વિશુદ્ધિ કરાવે, અને વીર્યાચાર વિકાસની સીમા દેખાડે. શું દેખાડે? સિદ્ધત્વને પ્રાપ્ત કરવામાં કોણ કામ કરે છે? વીર્યાચાર. એટલે મારે ને તમારે આ ભોગમાં એકમાત્ર કાર્ય કરવાનું હોય તો એ કાર્ય એ કરવું છે કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, એ પાંચ વિશે, પાંચ આચારો. આમ તો આચાર્ય ભગવંતના આપણે ગણીએ છીએ. કોના છે? પંચાચારનું પાલન કરે. પણ જ્ઞાની કે છે સાધુઓ સાધુઓના લેવલે, અને આપણે બધા એ કોના લેવલે? આપણા શ્રાવકના લેવલે આ વીર્યાચારનું પાલન કરવાનું છે. તો જ્ઞાની મને ને તમને કહે છે કે સંકિતના એકડા વિનાના જેટલા પણ મીંડા છે એ બધા મીંડા હંમેશા મીંડા રહેવાના છે. એટલે આપણે આજ સુધીનો ભૂતકાળ પાપને બાંધવામાં ગયો હતો, તો એ પાપ આપણા શું બન્યા છે? વેરી બન્યા છે. અને પુણ્ય ભોગવવા ગયા એટલે પુણ્ય પણ શું બન્યા? વેરી બન્યા. આપણને લાગે છે પુણ્ય પણ વેરી બને? પુણ્ય તો આપણને દોષ જેવું લાગે, પણ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાય છે કે આ સંસારના એક પણ પુણ્યનો ભોગવટો, એક પણ પુણ્યનો ભોગવટો પાપનો જ જન્મ આપ્યા વિના રહે નહીં. આ સંસારનું એકય પુણ્ય એવું છે કે જેને ભોગવતા જાય પાપ ન બંધાય? સાવ પ્રારંભથી જુઓ, પરાકાષ્ઠાનું પુણ્ય ચક્રવર્તીએ ભોગવ્યું. ચક્રવર્તીઓ પૂર્ણ પુણ્યને ભોગવે, અને પછી ક્યાં જાય? તો એટલે ભોગવતા ભોગવતા શું બાંધ્યું હોય? એકાંતે પાપ બંધાય. પુણ્ય ભોગવ, પુણ્ય છોડતા છોડતા ધર્મ થાય અને પુણ્ય પણ થાય, પણ પુણ્ય ભોગવતા ભોગવતા તો પાપ થાય. એટલે જ્ઞાની કે છે જગતના ધર્મો કદાચ પુણ્યના ઉદયને અનુમોદના કરે છે. શું કે છે? પુણ્યના ઉદયની અનુમોદના કરે. સારું, પુણ્યશાળી જીવ છે. પણ જ્ઞાની કે છે પુણ્યશાળી જીવની અનુમોદના કરવા કરતા પુણ્ય છોડનારા જીવની અનુમોદના કરે. લક્ષ્મીભાઈ વિચારમાં કરે છે. ભાઈ, પુણ્યના ઉદય વડે જ સારા કામ થાય એવો એકાંત નિયમ નથી. સારા કામ એટલે ત્રિવિધ, ત્રણ પ્રકારે કરવું, કરાવવું ને અનુમોદવું. તો કરવારૂપ જે કાર્ય છે એની અંદરમાં સાધનની સામગ્રીની જરૂર પડે. શેની જરૂર પડે? તમારે કોઈને દાન દેવું હોય તો પૈસાની જરૂર પડે, પણ તમારે કરુણા રાખવી હોય તેમાં પૈસાની જરૂર પડે. એટલે પુણ્યના ઉદય વિના સારા કામ ન થાય એમ નહીં માનતો. પુણ્યનો ઉદય હોય તો સારા કામ થાય જ એવું પણ નથી, કારણ કે મોટા ભાગના તો પુણ્યના ઉદયને પોતે ભોગવી નાખે છે. શું કરે છે? હું ને તમે પણ આજ સુધી મને ને તમને જેટલું મળ્યું એમાંથી ભોગવ્યું કેટલું, છોડ્યું કેટલું. આપણે પુણ્ય શ્રાવક નથી ભાઈ, એ પોતે તે દી નતા જમતા અને પોતાનું ભોજન આપી દેતા હતા. શું કરતા હતા ભાઈ? એટલે એને તે દી એની પાસે એને અઢળક પુણ્ય હતું, અઢળક સામગ્રી હતી, કરોડપતિ હતો, પણ એને ભગવાન પાસે મર્યાદા કરીને એટલી જ મર્યાદા રાખી કે અમારા બે વ્યક્તિઓનું ગુજરાન ચાલે. જુઓ, પુણ્યના ઉદયને શું કર્યું? એને છોડ્યું, નહીં તો એના વડે કેટલા બધા સારા કામ કરી શકત. આ તો રોજ એકનો એક માણસ જમાડતો હતો, બરાબર ને? એને બદલી કેટલા જમાડી શકત રોજ? તો આપણને પરિગ્રહની મર્યાદા ભગવાન કરાવે શું કામ? પરિગ્રહનો ભાવ જે અત્યારે વર્તમાનમાં ઉદય છે એ પુણ્યનો જ ઉદય છે ને. તો આ જગતનો કોઈ પણ ધર્મ પરિગ્રહ વધારીને પુણ્ય કરવાનું કહેતો જ નથી, ઉલટું પરિગ્રહ ત્યાગીને મહાપુણ્ય કરનારો માને છે. જ્યારે પુણ્ય છે ત્યારે પુણ્ય વડે પુણ્ય નથી થતું, પુણ્યના સાધનો છોડ્યા. શું થયું? પુણ્ય વડે પ્રાપ્ત સામગ્રી આપણે ન ખાધું બીજાને ખવડાવ્યું તે પુણ્ય વાપર્યું ન કહેવાય, પુણ્ય ભોગવ્યું ન કહેવાય, પુણ્યના ઉદયને આપણે ઠુકરાવ્યો કહેવાય. જી, પુણ્યનું પણ જે પુણ્ય હોય તો પણ એની સાથે થોડુંક પાપ તો બંધાય છે. એટલે જ્ઞાનીએ પુણ્યની અનુમોદના એટલી તીવ્રતાથી નથી કરી જેટલું પાપ છોડવા ઉપર કરી છે. શું કર્યું છે? જીન શાસનમાં પુણ્ય બાંધવા કરતા પાપ છોડવાનો વધારે ભાર મૂક્યો છે. એટલે જ કહું છું ભાઈ, પુણ્ય ને પૂર્ણ વિરામ નથી. જુઓ, પુણ્ય ને એન્ડ નથી. આજે પુણ્ય બાંધતા જ જાઓ, પુણ્ય બાંધતા જ જાઓ તો ભવની સાયકલ માંથી ના છૂટાય. પુણ્ય ને ગમે એટલું બાંધો તો વધુ વધુ તમને નવગ્રહ વેટ લઈ જાય, ચક્રવર્તી બનાવે. પછી એના પછી શું વિચારો? આજે ચક્રવર્તી ધારે તો બરાબર છે. સંકેત પછી નું પુણ્ય ને બાય પ્રોડક્ટ નું પુણ્ય છે. તમે ત્યાગ કરતા કરતા જેટલો અપ્રમત ભાવ આવ્યો ને એટલી નિર્જરા મળ્યું. પણ જેટલી વાર તમે સાધુ છે, 24 કલાક અપ્રમત ન હોય એટલે એનો જે જીવન છે ને એમાં જેટલી વાર એ સાધુત્વના ભાવમાં રહ્યા એટલી વાર એનો નિર્જરા ચાલી. પણ બાકીના સમયમાં પુણ્ય ભેગું થયું. એને બાય પ્રોડક્ટમાં છે, સાધુ પણ પુણ્ય માટે નથી લીધું. એટલે લક્ષ્ય જ ન હોય આ તો સેજે બાય પ્રોડક્ટમાં થઈ જાય. આજે આપણે અનાજ ઉગાડ્યું ભાઈ, તો અનાજ ઉગાડતી વખતે લક્ષ્યમાં હતું દાણા ઉગાડવામાં, પણ ઘાસ ચારો તો બાય પ્રોડક્ટમાં ઉગ્યો. કોઈએ અનાજ વાવ્યું ત્યારે એમાં ઘાસ ચારો તો એની મેળાએ મળી જ જાય, પણ ઘાસ ચારા માટે જેને ઝાડ વાવ્યા ને એને દાણા એની મેળાએ ન મળે. કોઈ ઘાસનું બીડ વાવે તો એમાંથી કોઈ દિવસ દાણા ન પ્રગટે. અને જીન શાસનનું તો એક છેલ્લામાં છેલ્લું ભાઈ મને બહુ ટચ કરી ગયેલું ગુરુદેવનું દ્રષ્ટાંત છે બેન, કે હંમેશા લક્ષ ક્યાં રાખજો? તો કે તમારી આગળ ઘઉં ને કાંકરા ભેગા થઈ ગયા છે, એ વખતે તમને કોઈ કે કામાંથી તું એક વસ્તુ રાખવાની છે, રાખી લે. તમે શું રાખો? ઘઉં રાખો ને, કાંકરા ફેંકી દો. હવે એ જ જગ્યાએ ઘઉં ને હીરા ભેગા થઈ ગયા છે, પછી શું રાખશો? ઘઉં કાઢી નાખશો. ને જુઓ, થોડી વાર પેલા ઘઉં ઉપાદેય હતા કારણ કે કાંકરા સાથે હતા, હવે ઘઉં હે બન્યા કારણ કે એ હીરા સાથે છે. એટલે આત્માર્થી જીવનું લક્ષ્ય છે, અશુભ ને શુભ ચાલતા હોય ને, ત્યારે આજે હું ભોજન કરું કે ઈ ભોજન નું બીજાને દાન કરી દઉં તો દાન કરી દેજે, પણ આજે દાન કરું કે ઉપવાસ કરી લો ત્યાગ કરી દઉં. જો દાન કરવામાં સામગ્રી જોઈએ પણ ત્યાગ કરવામાં કશું ન જોઈએ. 6 ખંડનો અધિપતિ ચક્રવર્તીએ પણ દીક્ષા લીધી હોય ત્યારે સંસાર છોડ્યો કહેવાય, બરાબર ને? અને એક ભિખારી પણ દીક્ષા લે તે દીસું છોડ્યું કહેવાય. એટલે પાસે હોવો જરૂરી નથી, તમે એનો ત્યાગ કર્યો. મને મળે તો પણ ન જોતો. એટલે જીવનમાં આપણે બે વસ્તુ છે, એક જીવ જો એક નવકાર મંત્ર ગણે ને, તેમ કહેવાય છે કે 5 પદનો નમસ્કાર મંત્ર 54,000 સાગરોપમના શું કરાવે? પુણ્ય જમા કરાવે. કેટલા? 54,000 સાગરોપમ પલ્યોપમ નીચાની દુકાન એનું પુણ્ય ભેગું થાય. એક 5 પદ બોલો તો એટલે એની અંદરનો એવો ભાવ છે કે અંદરમાં તમે જે નમન કરો છો, જે ઝુકાવ આવે છે, જે આદર આવે છે, જે નમસ્કાર પુણ્ય કીધું ને, 9 પુણ્યમાં 9 પ્રકારના પુણ્ય છે. તમે જેને 9 તત્વ જાણ્યા ને ખબર છે, એમાં અન્ન પુણ્ય, પાણ પુણ્ય, વયણ પુણ્ય, શયન પુણ્ય, લયણ પુણ્ય, બધા મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય, નમસ્કાર પુણ્ય. તો કાંઈ ન કર્યું ને તમે નમસ્કાર કર્યા ને તોય તમારા 54,000 પલ્યોપમનું તમને પુણ્ય મળ્યું. પણ એક દુર્ભાવ કર્યો અને 54,00,000 સાગરોપમનું પાપ કર્મ બંધાવ્યું. શું થયું? એક સદભાવ કરીને તમે જે દાન વગેરે ક્રિયા, આ 9 પ્રકારના પુણ્યની વાત કરું છું, નિર્જરાની નહીં, એમાં તો આપણને એક વખત અહીંથી 54,000 કમાણા, ત્યાં 54,00,000 ગુમાવ્યા. તો 54,000 કમાવામાં વધુ મહેનત કરવી કે 54,00,000 ન ગુમાવવામાં વધુ મહેનત કરવી? એટલે ભગવાન મહાવીરનો સંદેશ છે કે પુણ્ય ન કરો તો ચાલશે, પણ પાપ કરો તે નહીં ચાલે. શું કીધું? કદાચ પુણ્ય ન કરી શકો તો ચાલશે, પણ પાપ તો ન જ કરાય. આજ સુધી હું ને તમે મોક્ષમાં નથી ગયા એનું કારણ પુણ્ય નથી કર્યા એ નથી, પણ પાપ કર્યા છે, છોડ્યા નથી. એટલે જે 18 પાપ છે ને ભાઈ, એમાં પેલું પ્રાણાતિપાત ને છેલ્લું મિથ્યા દર્શન, આ બે છેડા આ છોડ્યા જ નથી આપણે. તો મિથ્યાત્વનું કામ એ છે કે આગળના 70 પાપને પાપ જ ન માનવા દે. મિથ્યા તો શું કરાવે? એ કઈ ફોર્સ નક્કર વસ્તુ નથી, એનો પ્રભાવ છે કે તમે જ્યાં સુધી ખોટી માન્યતા મો ને ત્યાં સુધી આગળના 7-17 પાપ જ ન લાગે, એટલે આપણે એને છોડીએ. એટલે આપણા જ મન આ ભવનું એકમાત્ર કર્તવ્ય હોય ને થયે છે કે પાપ બંધ કરો, દુર્ભાવ બંધ કરો. એટલે એ કરવા રૂપમાં, એટલે આત્માના સ્વરૂપમાં રહો. ક્યારે ન થાય? તો કે જે આત્મા પોતાના સ્વભાવમાં ચાલ્યો જાય, ઉદય ભાવમાં અડગો રહે. ઉદય આવે ને ત્યારે શું કરે? અડગો રહી. એટલે આપણે આ વિચારણા જે કરવી છે ને બેન, ધર્મ જાગરિકા, એનું આ રૂપ ભગવતીજી આગમમાં આપણે એવી રીતે બતાવ્યું છે કે તે આજ સુધી વિચારો પણ એના જ કર્યા છે, કેમ મેળવી લઉં, કેમ બચાવી લઉં, કેમ સાચવી લઉં, બરાબર છે ને? સંબંધો કેમ સાચવું, સંપત્તિ કેમ સાચવું, અને શરીર કેમ સાચવું. આજે આપણે જીવનભર મથ્યા, જીવનભર વિચારણા કરી, એ નોલેજ પણ ભેગું કર્યું. તો હવે બધા શું વાંચે છે બેન હમણાં? ન્યુટ્રિશિયસ ફૂડ, પછી વાત વાતમાં કોળીએ કોળીએ, આ બહુ હેલ્ધી છો આમાં છે. અરે પણ જ્ઞાની કે છે, આમાં તારી રસવૃત્તિ કેટલી પોસાય છે. પ્રેમ સુરીજી મારા સાહેબ માટે કહેવાય છે કે એક દિવસ હાર્ટ એટેક આવી ગયા, પછીની વાત છે. એમને હાર્ટ એટેક આવી ગયો તો શ્રમ લેવાની મનાઈ કરી હતી, અને એક દિવસ રાત્રે ઉભા ઉભા 50 ખમા સમણા દીધા. એક શિષ્ય ધ્યાન ગયું અને ઉભા થઈને એને કીધું, ગુરુદેવ આ શું કરો છો, આજે તમને મનાઈ છે જી? તો કે આજનો દંડ આજ ચૂકવવો છે, કારણ કે આજે આહાર કરતા કરતા આસક્તિ આવી ગઈ, એટલે એનું પાપ આજે પ્રાયશ્ચિત રૂપે ધોઉં છું. જુઓ, એટલે સામાન્ય રીતે છે ને આપણે સાધર્મી ભક્તિનો લાભ લીધો હોય ભાઈ, હે, અહીંયા તમે તો તમને કેટલા $12 કેટલાની થાળી પડે, ભલે ને? હા, એટલે જેણે લાભ લીધો ને એને થાળી $12 પડી, અનુમતના સાધર્મી ભક્તિ. પણ જેણે ખાધું ને એને કેટલાની પડી ખબર છે? જેણે ભોજન કર્યું એને એક વાર ભાવ્યું એટલે એક ઉપવાસનો દંડ, અને એક વાર એના તરફ અભાવ આવ્યો ખાતા ખાતા એટલે એક આયમ બિલનો દંડ. તો મને લાગે છે કે આપણી થાળી આપણને 50 ઉપવાસની પડી જાય. હે, પડી જાય કે ના પડી જાય? લાભ લેનારે તો એક થાળી ઉપર $12 ખર્ચ્યા, પણ મેં ને તમે તો 50 ઉપવાસ કે 50 આંબેલ ખર્ચી નાખી ખાતા ખાતા. ને કર્યું શું આપણે? માનીએ મેં તપ કર્યું. શું કર્યું? તપ કર્યું. છો ભગવાનનો માર્ગ, આપણે ખાવાનું છોડ્યું ને એનું પુણ્ય મળે. શું મળ્યું? પણ આસક્તિ છોડી તો અનાદિનો સંસાર તૂટ્યો. તો આપણને ખાતી વખતે સંસાર તોડવાનો ભાવ, એના કરતા મારો ઉપવાસ થઈ ગયો, મારું પારણું થઈ ગયું. તો જ્ઞાની કે છે, પારણાના લક્ષે ઉપવાસ કરે છે કે ઉપવાસના લક્ષે પારણું કરે છે, વિચારવાનું છે. આપણે તપ તપાચારમાં જોશું. પણ મારે ને તમારે અનાદિકાળથી આપણે જુઓ, પુણ્ય ભોગવવા ગયા એટલે વેરી બન્યા, અને આજ સુધી પુણ્ય પાપમાંથી આપણે નવરાજ ન પડ્યા. કાં તો આપણે દુઃખથી છૂટવા ગયા, અને કાં તો આપણે સુખને શોધવા ગયા. એટલે સુખની શોધમાં ધર્મનો બોધ ભૂલાઈ ગયો, સુખની શોધમાં ધર્મ, અને સાતાની શોધમાં સમતા ભૂલાઈ ગઈ. સાતાની શોધમાં શું ભૂલાઈ ગયું? સમતા. આપણે અનુકૂળતા કેળવી, સાતા કેળવી. તો આપણે સમતા રાખો, જો ગરમી થઈ એસી ચાલુ કરી દીધું તો સાતા મળી ગઈ, પણ અંદરમાં સમતા જે રાખવી જોઈતી હતી. અસાતાના ઉદય વખતે, પ્રતિકૂળતાના ઉદય વખતે સમતાની કેળવણી લેવી જોઈએ. એને બદલે આપણે સાતા મેળવીને સમતા ભૂલી ગયા. આપણું લક્ષ્ય છે કે ઉપસર્ગ કે પરિસહ આવે એ વખતે આપણે એમાં ટકી જઈએ. તો આપણે એક પણ ઉપસર્ગ કે પરિસહ આવે એને કેટલી વાર વેઠ્યો? એક હવે તો પાછા આપણે બધા એટલા સાતા સીડિયા થઈ ગયા છીએ કે આપણને એક્સક્યુઝ પણ કરીએ કે અમે તો હવે એવામાં રહ્યા ને, એટલે હવે અમારા શરીરને શું પડી ગઈ? ટેવ પડી ગઈ. તો જ્ઞાની કે તારા શરીરને ટેવ પડી, પણ તારા દિમાગમાં અકલ છે કે નહીં? કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશ તો કરીશ શું? હે, અહીંયાથી આ ટેવ લઈને ગયા તો આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં સંયમ પાડી શકીએ? અહીંયા ગરમી સહન નહીં થાય તો મહાવિદ્ય ક્ષેત્રની ગરમી સહન થશે? અહીંયા ભાણામાં ભોજન નખરા સાથે કરીએ છીએ આપણે. વિચારજો કે ગયા વખતે પણ કીધું તું, હરેક વખતે પણ કહું છું કે આપણો એક ચાનો કપ કે કોફીનો મગ આપણે ઠંડો જરાક પણ થયો એ વખતે સેવા મૂકી દીધો બેન. વિચારજો, હવે આપણો સંયમ ક્યાં આવ્યો? આપણી સમાધિની સાધના ક્યાં આવી? આપણા ધર્મની અંદરમાં પાતરામાં ચા આવશે, ઈ માઇક્રોવેવમાં મુકાશે, કરો તો આપણે પાતરું લઈ શકીએ કોઈ દી? આપણે એટલે ત્યાગી બની શકીએ? અને આ જ ચાનો કપ મેં કીધું તું તમને બેન, કે કોઈ તમે 5-star હોટલમાં કે 7-star હોટલમાં આવો અને આવો, આ જ આદતને કારણે ઠંડો ચા મોઢે માંડ્યો, મજા ન આવી, બાજુમાં જ માઇક્રોવેવ હતું રૂમમાં, ખોલ્યું અને એ વેગું ખાલી પ્રાઇઝનું લિસ્ટ બહાર આવ્યું, લખ્યું તો એની અંદર યુ કેન યુઝ એની ટાઈમ, અને બટ પર યુઝ યુ હેવ ટુ પે ઓનલી $100. હર્ષાબેન $100 આપવાના એક વાર માઇક્રોવેવમાં ચા ગરમ કરો એનો. તો આપણે ગરમ કરીએ? નયનભાઈ કી વાણિયા ના કરે ને મેં, આજે આપણા છોકરાના છોકરાઓ કરશે કદાચ, પણ આપણે ને આપણા છોકરાઓ સુધી તો હજી, કારણ કે પૈસાની કિંમત આપણે સમજ્યા, શું સમજ્યા છીએ? ત્યારે નાની કે છે, જેને પાપની કિંમત સમજાણી છે ને, એ તમને એક બોલ ભરીને કોઈ જીવાત, ઈયળ છે, ટીડી છે, કાંઈ પણ આપે ને એમ ક્યાં માઇક્રોવેવમાં મૂકો, કારણ કે તમને એમાં શું દેખાય છે? જીવ દેખાય છે. પણ જ્ઞાની કે છે કે તે માઇક્રોવેવ ચાલુ કર્યું ને, એની અંદર કેટલા અગ્નિના, કેટલા વાયુના, આ બધા સ્થાવર જીવોની શું થઈ ગઈ? અંદરનો જે વાયુ છે એ તપ્યો કે ન તપ્યો? હું ને તમે જૈન જ્ઞાનમાં જાણીએ છીએ કે નહીં, કે એક સોયના નાકા ઉપર, સોયની નોબ ઉપર જેટલો એકેન્દ્રિયનો, પૃથ્વી પાણી અગ્નિ વાયુ કે વનસ્પતિનો જેટલો પોર્શન સમાય, એટલા પોર્શનના જીવો જો પોતાનું શરીર રાઈના દાણા જેટલું પણ કરે, કે બોરના ફળ જેવડું કરે, કે કદાચ મોટામાં મોટું કલ્પના કરો કબૂતર જેવડું કરે એક એક, તો આખા જંબુ દ્વીપમાં ન સમાય. કેટલા જીવ છે બેન? એક સોયના નાકા ઉપર મૂકેલું પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિનું જેટલું બિંદુ કે પદાર્થ છે, એની અંદરમાં જ્ઞાનીના જ્ઞાનમાં લિટરલી દેખાણા છે કે આખા જંબુ દ્વીપ, એના શરીરને ચાન્સ આપો કે રાઈનો દાણો બનાવે, એને ચાન્સ આપો કે નાનકડું બિલ્લું, આપણા બિલ્લાના ફળ હોય ને એવડું બનાવે, અને તો આખા જંબુ દ્વીપમાં ના સમય. આટલા જીવ જો લેબોરેટરીના ટેસ્ટમાં આપણને એક પાણીના કે એક આપણા મળમૂત્રના કે કોઈ પણ લોહીના ટીપામાં આટલા અસંખ્યાતા જીવો, સંખ્યાતા, અસંખ્યાતા શબ્દ ન વપરાય, પણ બેક્ટેરિયા એટલે લાખોની કરોડોની સંખ્યામાં હોઈ શકે, તો પરમાત્માના વિજ્ઞાનમાં એ વખતે કેવડી દર્શનમાં એને દેખાણું હોય કે આની અંદર આટલા જીવ છે, તો હું ને તમે આટલા આરંભ સમારંભ કરીએ, એ પણ એક નાના એવા તુચ્છ એવા સ્વાર્થ, સ્વાર્થ ભર્યા સ્વાદને માટે, તો આપણને વિશ્વાસ છે જ. આપણું જ્ઞાન જ્ઞાન કહેવાય, આપણી સમજણ સમજણ કહેવાય, આપણું તત્વ વિજ્ઞાન કહેવાય. તો એટલે તો મેં હું ને તમે આજ સુધીમાં મોક્ષે નથી ગયા એનું કારણ એ જ છે કે મેં ને તમે જ્ઞાન કર્યું નથી, ને કર્યું તો માન્યું નથી. જો સમ્યક દર્શન લેવું સહેલું કે મોક્ષ લેવો સહેલો? અઘરું. મોક્ષ લેવો સહેલો એટલા માટે છે કે સમ્યક દર્શન થયેલો જીવ વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તને ક્યાં પહોંચી જાય? મોક્ષમાં પહોંચે. આ બોન્ડ છે, મેચ ફિક્સ છે, કે આટલા બોલ કરે એટલે સતક જ કહેવાય. એમ અહીંયા તમે સમ્યક દ્રષ્ટિ બન્યા તો વધુમાં વધુ કાળ તમે સંસારમાં રહ્યો તો કેટલો રહ્યો? તો કે અર્ધ પુદ્ગલ. પણ અનંત કાળથી આપણે સમ્યક દ્રષ્ટિ નથી બન્યા, એટલે આ બે ની રેન્જમાં અઘરું શું? સમ્યક દર્શન પામવું. અને સમ્યક દર્શન પામવામાં એક કોડી પણ ખર્ચવી નથી પડતી, એક ભૂખ કે તરસનો અંશ પણ વેઠવો નથી પડતો, ટાઢ કે તાપ વેઠવો નથી પડતો, માત્ર માનવું પડે છે. શું કરવું પડે છે? માનવું પડે છે કે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં, જ્ઞાનીઓના જ્ઞાનમાં જે તત્વ દેખાણું છે એ સત્ય છે, આટલું તો માની લઈએ બેન. આ ભાવમાં એટલું કરીને જઈએ, પછી કેટલી વાર લાગશે? અર્ધ પૂતગલ પરાવર્તન. ને મેં તમે કેટલા પૂતગલ પરાવર્તનનો કાળ કાઢ્યો? અનંત પૂતગલ પરાવર્તન. પૂતગલ પરાવર્તન એક યુનિટ છે, સમય માપવાનો, કે જેમાં આખા લોકના એક એક ઉદગલને, પરમાણુને મેં ને તમે એકવાર સ્પર્શ્યા અને પછોડ્યા, એ તો એક દ્રવ્ય ભૂતગલ પરાવર્તન કહેવાય. શું? આ જગતમાં જેટલા શરીર દેખાય છે ને, એ બધા શરીર આપણે શરીર રૂપે ગ્રહણ કર્યા અને છોડી દીધા. જેટલા પણ પદાર્થો દેખાય છે એ બધા આપણે વાપરી લીધા અને છોડી દીધા. એને જ્ઞાની એક જ ભૂતગલ પરાવર્તન કહે છે. એવા મેં ને તમે અનંત ભૂતગલ પરાવર્તન કર્યા છે. પણ એક વાર જ્ઞાનાચારમાં આવ્યા અને જ્ઞાન ને જ્ઞાન માન્યું, પરમાત્માનું બોન્ડ છે કે અર્ધ ભૂતગલ પરાવર્તન, તો તમે શું કરશે? આ સંસારમાંથી મુક્ત કરીને સિદ્ધ બુદ્ધ ચૈતન્ય નિરાકાર નિરંજન અપુનરાવર્તન. જો આરાધક પણ ઉટકાવે તો આપણે એકવાર સમ્યક દ્રષ્ટિ બન્યા પછી સમ્યક દર્શન નું વમન ન કરી નાખીએ ને સળંગ ચાલુ રાખીએ તો ત્રીજો કે પંદરમો ભોગ. પણ ધારો કે અંદર વચ્ચે વમન થઈ ગયું અને સીધો સમ્યક દર્શન લીધા પછી મિથ્યાત્વી બનીને નિગોદમાં ચાલ્યો ગયો તો છેલ્લો એક જ ભવ કરીને પણ સીધો અર્ધ પુદ્ગલ પરાવર્તન ક્યાં વયો જાય? મુક્તિ. મોક્ષ એટલે કોઈ જગા નથી, એ તો સહજ ગતિ છે. વરાળ નીકળી પાણી ડબ્બામાંથી કે આપણા તપેલામાંથી, તો એના ઉપર ઢાંકણ ખસેડ્યું એટલે વરાળ કેવી રીતે ઉપર જાય? સ્વભાવથી જ જાય ને. એમાં કોઈ એમ આત્મા આ બધા જ બંધનો કર્મના લેયરના લેયર બધા ઉખડી જાય એટલે આત્માનું ઉર્ધ્વગમન થઈ જાય. એટલે આ સિદ્ધ ગતિમાં પહોંચવું ને એ વ્યવહાર ભાષામાં મોક્ષ કહેવાય. પણ નિશ્ચયમાં મોક્ષ કોને કહેવાય? તો કે આત્માના પ્રદેશ ઉપરથી જેટલા આવરણ છે, જેટલા વેઇટ છે, જેટલા ખેંચાણ છે, એ બધા આપણે આપણા જ ઉપર વિજય મેળવવાનો છે. મોક્ષ મેળવવો એટલે શું? સારી નબળાઈઓમાંથી મુક્તિ મેળવવી, અનાદિકાળના અજ્ઞાનમાંથી મોક્ષ મેળવવાનો છે. ને ઓલી તો સ્થિતિ છે, ઓલી તો શું છે? એક સ્થિતિ છે. એ ત્યાં પહોંચવા માટે દોડવું નહીં પડે, એ તો સહજ ગતિ છે. પણ અનાદિકાળથી મેં ને તમે જે નથી કર્યું એ એટલું જ કર્યું છે કે સુખને શોધવા ગયા અને ધર્મનો બોધ ભૂલાઈ ગયો, સાતાને શોધવા ગયા અને સમતા ભૂલાઈ ગઈ, કર્મ અનુકૂળ ગોતવામાં ધર્મ ચૂકાઈ ગયો, કર્મ અનુકૂળ ગોતવામાં ધર્મ પ્રગટાવવામાં, પુણ્ય પ્રગટાવવામાં પરાક્રમો નંદવાઈ ગયા. પુણ્ય પ્રગટાવવામાં શું થયું? પરાક્રમો નંદવાઈ ગયા અને ચામડામાં એવા અટવાઈ ગયા કે ચેતન સુધી પહોંચી શક્યા નહીં. આ ચામડું જ છે ને, એમાં એવા અટવાઈ ગયા કે ચેતન સુધી પહોંચી શક્યા નહીં. અને ઘરમાં આગ લાગ્યા પછી રત્નોમાં એવા અટવાઈ ગયા કે ઘર વખરી બહાર કાઢવા ગયા અને દીકરો અંદર રહી ગયો. આપણે ઘરમાં આગ લાગે બેન તે વખતે ઘરમાંથી શું લઈને બહાર ભાગવું જોઈએ? પોતાનું બાળક સૂતું હોય પારણામાં તો એને લઈને ભાગો કે તિજોરીમાંથી ધન અને વૈભવ કાઢીને એને? એટલે એક માએ એવું કર્યું હતું, રાજકુમાર હતો અંદર રહી ગયો અને રાજમહેલ સળગ્યો એટલે નોકરો બધા રત્નોની સામગ્રી લઈને બહાર વયા ગયા. બહાર આવ્યા પછી મહારાજા બધું બચાવી લીધું છે તો કે પણ દીકરો રાજકુમાર ક્યાં? તો કે તો અંદર ભૂલાઈ ગયો. હવે રાજ્ય કોના માટે? રાજકુમાર જ અંદર બળી મર્યો છે. એમ આપણે એવા અટવાઈ ગયા કે આ ચામડાની આગમાં અસાતામાં એવા અટવાઈ ગયા કે આત્માની રક્ષા કરવાનું કામ જ આપણે ભૂલી ગયા. એટલે અનંત પૂતગલ પરાવર્તનમાં જે કામ નથી થયું તે બે ઘડીમાં થાય છે. કરવું હોય તો કેટલી વારમાં થાય? બે ઘડીમાં થાય છે. એટલે મહાવિદેહમાં અનંત ભોગોમાં પણ ન થયું, મહાવિદેહમાં પણ અનંત ભોગ કરી આવ્યા છે. જેના માટે શ્રુત જ્ઞાનના બે શબ્દો પણ વધી પડે એવા અનંતા કેવળ જ્ઞાન આપણને ઓછા પડ્યા. શું છે? એક શ્રુત જ્ઞાનના બે શબ્દોનો બોધ લાગી જાય તો પણ જેને સંકિત થઈ જાય અને આપણને આવા કેવળીઓના, અનંત કેવળીઓના કેવળ જ્ઞાન પણ ઓછા પડ્યા. આપણી સામે આટલા કેવડી થઈ ગયા છે. જેને તરસ જ લાગી હોય એને તૃપ્તિ મેળવવા કેટલું પાણી જોઈએ? આખો સાગર ના જોઈએ, એક ગ્લાસ મળે તો પણ. એટલે આપણી સામે સમુદ્રના આખા આખા જળ આપણને ઓછા પડ્યા તો પણ આપણી તરસ મિટાવી નથી. એટલે જ્ઞાની કહે છે કે સમુદ્ર એવો છે કે જેટલું પાણી પીએ ને ખારું પાણી એટલી તરસ વધે. કદાચ આપણે સમુદ્રમાં એવા અટવાઈ ગયા હોય ટાઇટેનિકની જેમ અને પીવાનું પાણી ફૂટી પડ્યું હોય અને એ વખતે કદાચ કોઈ ખોબા ભરી ભરીને સમુદ્રનું પાણી પીએ તો એની પ્યાસ વધે કે ઘટે? ખરાશને કારણે એની ખારાશ એવી બેસી જાય ગળામાં કે એની પ્યાસ વધતી જાય. એ મેં તમે આ 14 રાજલોકને ભોગવી ભોગવીને આપણી તરસ બુજાવવાના એટલા પ્રયત્ન કર્યા, પણ તરસ તો વધતી ચાલી. મેં કીધું પેલા આવ્યા હતા ત્યારે સર્વાઈવલમાં એટલું જ હતું, છાપરું મળી જાય. છાપરું મળ્યું, વિચાર આવ્યો એક રૂમ મળી જાય. સ્ટુડન્ટ હો ભાઈ, એટલે બધાની સાથે શેર કરવું પડે તો જરા અનકમ્ફર્ટ લાગે ને, કે આપણે સુવું હોય ને જાગવું હોય, આપણે જાગવું હોય ને સુવું હોય, એમ થાય કે મારો એક પોતાનો સ્પેશિયલ રૂમ હોય પ્રાઇવેટ તો સારું. એક રૂમ મળ્યો એટલે હજુ મારે બાથરૂમ શેર કરવો પડે છે. પછી તમને બ્લોક એપાર્ટમેન્ટ મળી ગયું તો તરત જ મારું સ્ટેટસ નથી. હાઉસ મળી ગયું તો કે હાઉસ મળ્યું પણ હજુ મેં સેકન્ડ હેન્ડ લીધું. શું લીધું? નવું નથી લીધું. ધારો કે કાર ન હોય તો ગાડી નથી, ગાડી મળી તો જૂની છે, નવી નથી, નવી મળી તો ચડિયાતી નથી. આમાંનો એન્ડ ક્યાં? આપણે આખો સાગર પી ગયા, પણ સાગરનું પાણી જેમ તરસ ન બુજાવી શકે એમ અનાદિ અનંત ભૂતકાળમાં મેં ને તમે આ શરીર પરિવાર અને પરિગ્રહના લક્ષે જેટલું પણ જ્ઞાન કર્યું એ બધા જ્ઞાને શું કર્યું? આપણો મોહ ભાવ વધાર્યો, આપણી તૃષ્ણાની આગને ભડકાવી. પણ જ્ઞાની કે છે એકવાર સ્વનો બોધ કર. શેનો બોધ કર? છ વાત છે ને ભાઈ, આટલું જ છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કરતા પણ છે ને કર્મનો ભોગતા પણ છે, મોક્ષ પણ છે ને મોક્ષનો ઉપાય પણ છે. આ છ જ વસ્તુ આપણે માત્ર જાણવાની છે. તો આપણે બધા કહે છે કે આત્મા છે તો આપણે કહીએ છીએ, આપણે બધા માનીએ છીએ ને આત્મા છે. અરે ગૌતમ ગણધર, પ્રકાંડ પંડિત, મતિ શ્રુત અવધિ, આ બધા જ્ઞાન તો એને બુદ્ધિ કેટલા પ્રકારની? ચારેય પ્રકારની બુદ્ધિ. આ બધા જ્ઞાનને પામ્યા હોય તો પણ એને હજુ આત્મા છે કે નહીં એનો શું હતો? શંકા હતી. જેવું પરમાત્માને પૂછ્યું કેમ તત્તમ, અને ભગવાને શું આપી? ત્રિપદી આપી ને, ઉપમેવા વિગમેવા ધુવેવા ઉત્પાદ્યને ધ્રુવ. એનો તો બુદ્ધિનો ભાવ એવો હતો કે જેમ પાણીનું ગ્લાસનું ભરેલું વાસણ હોય, પાણી ભરેલું, એમાં એક તેલનું ટીપું નાખો તો સ્વભાવથી શું થઈ જાય? પ્રસરી જાય. એમ એની બુદ્ધિ એવી હતી કે આ ત્રણ શબ્દને એણે શું કરી દીધા? વિસ્તારીને એક એક પદાર્થમાં લગાડી દીધા. હવે આપણી કદાચ એવી બુદ્ધિ ન હોય તો પણ આપણી પાસે વર્તમાનમાં જેટલું પણ જ્ઞાન છે ને પરમાત્માની વાણી રૂપે જ્ઞાનીઓના, એટલું પણ પર્યાપ્ત છે. શું છે? જેને તરવું છે, જેને બોધ પામવો છે, એને માટે તો ચંડકોશિયાને કેટલું કીધું? બુઝ ચંડકોશિયા, બુઝ સમુઝ કેમ ન બુઝ. આના અક્ષર કેટલા બેન? આ 9 અક્ષર. તો જ્ઞાની કે છે આટલામાં પણ જેને બોધ પામવો છીતરી ગયા, અને જેને જીવનભર આપણી ઉંમર જેટલા આપણે દિવસોના દિવસો સુધી શું કર્યા હોય? સ્વાધ્યાય કર્યા હોય, અભ્યાસ કર્યો હોય, તો પણ જ્યારે અહીંથી જવાનું આવે ત્યારે જીવ શું થતો હોય? વલોપાતમાં પડ્યો હોય. તમે જોજો બેન, જેમ આપણી ઉંમર મોટી થતી જાય ને એમ વલોપાત વધતો જાય છે. હવે ક્યાંય ચેન પડતું નથી, ઘરમાં ગમતું નથી, કોઈ મારું રહ્યું નથી, કોઈને મારી પડી નથી, કોઈને મારી પરવા નથી. આ જગતમાં હું તદ્દન નિર્દોષ છું. આપણે છેલ્લા શ્વાસ સુધી આપણા માટે શું એક્સક્યુઝ કરીએ? મન એટલું પડે ને તો છે, મારો કઈ વાંક જ નતો. પછી વાંક કોનો? જો જ્ઞાનીએ શું કીધું છે? આ સંસારમાં તારા વાંક વિના તને કોઈ કર્મ કશું કરી શકે નહીં. આપણે આજ સુધી શું માન્યું છે બેન? જો આટલું જ જ્ઞાનમાં નવતત્વ ભણીએ, ચૌપૂર્વ ભણીએ, કે 6 કર્મ ગ્રંથ ભણી જઈએ, કે પછી સમયસાર આખું કંઠસ્થ કરીએ, કે પછી 32 આગમો કે 45 આગમો અભ્યાસનો વિષય બનાવીએ, પણ જ્યાં સુધી મને ને તમને હું નિર્દોષ છું, હું ભૂલ મારી નથી,